आनन्दमूर्ति श्रीकृष्णः तत एव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुःखदामायि तत्त्वतः शरणागत पाप पर्वतम् गणयित्वा न तदीय सद्गुणम् अनुमाप्य तुलं हि मन्यते सहजानन्द गुरुं भजे सदा ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः सर्वावतारी सर्वोपरि श्री स्वामी नारायण भगवते नमो नमः सर्वकारण कारण परमध्येयमूर्ति महाकरुणा निधान श्री हरि कृष्ण महाराजाय नमो नमः प्राणाधार प्राण प्रिय प्राणनाथ प्रियवर सुख कर दुख हर श्री घनश्याम महाराजाय नमो एकाकी वनवासी कंद फूल पलासी अतिकृष तनो महातेजस्वी अति तपस्वी सर्वकर्तृ हर्तृ भोक्तृ बाल मुनि श्री नीलकंठ वर्णी राजाय नमो नमः सदानंदाय आनंद घनमो सर्व प्रकाशक सर्व नियंत्रु सर्वाधार श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः अस्माकम् आदि गुरु महासमर्थ संत साधु परम सेवक हरि रूप निमग्न सर्व सद्गुरु मुख्य उभय देशाचार्य उपरि सद्गुरु वर्य श्री गोपालानंद स्वामी ने नमो नमः साधुता मूर्ति श्री हरि गुरु तुल्य सत्संग मातृश्री मुक्तानंद मुनये नमो नमः कवि सम्राट हरि सखी श्री ब्रह्मानंद स्वामी ने नमो नमः प्रकान पंडित नित्यानंद स्वामी ने नमो नमः वैरागी निष्कान स्वामी ने प्रेमी प्रेमानंद स्वामी ने स्नेही सच्चिदानंद स्वामी ने विवेक आनंदानंद स्वामी ने धर्मी भायात्मानंद स्वामी ने त्यागी सदानंद स्वामी ने ग्रंथकार आधारानंद स्वामी ने इत्यादि सर्व सद्गुरुभ्यो नमो नमः मम मोक्षदातृ गुरुवर सद्गुरु श्री राधारमण स्वामी चरण कमलेभ्यो नमो नमः दादा खाचरादिभ्य सर्वेभ्य हरिभक्तेभ्यश्च नमो नमः सर्व प्रकट सद्गुरुभ्यो नमो नमः सर्व सद्य हरिभक्तेभ्यश्च नमो विक्रम संवत 2074 आसोवद दिवाळी अमास आज बुधवार छे तारीख 7/11/2018 कुंडलधाम में कथा मंडप में अपने श्री स्वामीनारायण सत्संग शिबिर 27मी नो आ तीजो दिवस सवारनू सेशन आरंभ करीए छे आज दिवाळी छे प्रेम भाव वर्षनो छेल्लो दिवस અને વાલા ભક્તો આવતીકાલે નૂતન વર્ષ 2075નો પ્રારંભ થશે વાલા સંતો ભક્તો મારા દિલમાં આશા એવી છે આ ચેષ્ટાની કથા આજ શિબિરમાં આપણે પૂરી કરી લઈએ એમ. એટલે થોડા સવારના કીર્તન સહ ધ્યાન કે ધૂન ઓછા થાય તો આપ બધા રાજી રહેજો. થોડોક સમય કથામાં વધારે આપવો પડે એવું છે, અધવચ્ચે રહેશે કામ બધું અટવાશે. કેમ જે ધ્યાન સહ કીર્તન કરીએ કે ચેષ્ટાની કથા કરીએ, બધું ધ્યાનાત્મક જ છે. ભગવાનનો મહિમા સમજી અને તમે બધાને હું મહારાજમાં હેત કર્યા કરીએ, મહારાજમાં હેત કર્યા કરીએ, મહારાજને આનંદથી આપણા હૃદયમાં રાખીને વૃત્તિઓથી ઓતપ્રોત થઈ રસબસ રહીએ, આનંદ આનંદ કરીએ. તો વાલા ભક્તો, આજે આપણે ત્રીજે દિવસે ત્રીજું પદ આવ્યા છીએ. સૌ મળીને ત્રીજા પદનું ગાન કરશું. મનુષ્ય લીલા રે કરતા મંગળકારી, ભક્ત સભા મારે બેઠા ભવ ભયહારી, જેને જોતા રે જાય જગ આસક્તિ જ્ઞાન વૈરાગ રે, ધર્મ સહિત જે ભક્તિ કે સંબંધી રે, વાર્તા કરતા ભારી હરી સમજાવે રે, નિજ જનને સુખકારી યોગને સાંજ રે, પંચ રાત્રે દાંત એ શાસનો રે, રહસ્ય કહે કરી ભાંત જ્યારે હરિજન રે, દેશ દેશ ના આવે ઉત્સવ ઉપર રે, પૂજા બહુ વિધિ લાવે રે, સેવક જન અવિનાશી તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખ રાશિ ભક્ત પોતાના રે, તેને શ્યામ સુજાન જ્ઞાન કરાવી રે, ખેંચે નાડી પ્રાણ જ્ઞાન માતી રે, ઉઠાડે નિજ જને દેવા લાવે રે, પ્રાણ ઇન્દ્રિય મનને સંત્ર ભામા રે, બેઠા હોય અવિનાશ કોઈ હરિજન રે, તેડવો હોય પાસ પહેલી આંગળી રે, નેત્ર કણી કરી સાર પ્રેમાનંદ કહે રે, સાદ કરે ભગવાન. સહજાનંદ સ્વામી મહારાજ. મનુષ્ય લીલા રે કરતા મંગળકારી, ભક્ત સભામાં રે બેઠા ભવ ભયહારી. વાલા ભક્તો, આમાં ચાર જેટલી વાત છે. એક તો મનુષ્ય લીલા કરે છે મહારાજ, એક વાત. બીજી વાત, મંગળકારી એવી લીલા કરે છે, અથવા તો મહારાજ મંગળકારી છે. ત્રીજી વાત, ભક્ત સભામાં મહારાજ બેઠા હોય છે, એક સભાનું દર્શન છે આમાં. અને ભવ ભય હારી છે. ભગવાન કેવા છે? ભવ ભય હારી મંગળકારી, અથવા તો ભવ ભયહારી અને મંગળકારી, જેમની લીલા છે મનુષ્ય લીલા, એવા ભગવાન છે. જેમ લો એમ બધું ચાલશે. થોડી મહારાજની મનુષ્ય લીલાઓ જોઈએ, જે પોતાના વાલા ભક્તને અતિ સુખ ઉપજાવનારી છે. જેને મહારાજમાં હેત છે એને મહારાજની બધી જ લીલા આનંદથી છલકાવી દે. એકવાર મહારાજ બેઠા હતા ત્યાં અચાનક એક ચકલી ઉડી, તેથી મહારાજ ભડકી ગયા. ત્યારે સોમલો ખાચર બોલ્યા, અરે તારી જાતની ભણું ચકલી મારા પ્રભુને બી ઉડાવ્યા, આવું બોલ્યા. ત્યારે ભગવાન હસ્યા. બહુ વાત નાની એવી છે. ચકલીને ઉદ્દેશીને સોમલા ખાચરે વાત કરી, પણ એટલી વાત કરીને એણે મહારાજને હસાવ્યા અને મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી લીધી. આવડે તો આવું થાય. ભગવાનને રાજી કરવાની આ એક કળા છે, એક ખૂબી છે. અને મહારાજ રાજી થયા, કારણ કે ભગવાન પોતાના ભક્ત ઉપર રાજી થવા જ બેઠા છે. ભક્તના દિલમાં ભાવ હોવો જોઈએ કે મહારાજ મારા ઉપર રાજી થાય. બસ આ વાત છે. જો મહારાજે કાંઈ એમને એવું ન કીધું, એ સોમલા ખાચર ચકલી હું મને બીવડાવે, આવી હું વાત કરે છે, તું હું મને સમજેશ, એવો તેવો મહારાજે કોઈ પાવર કર્યો નહીં, દેખાડ્યો નહીં. બસ રાજી થયા. ભગવાનેય જાણે ને ભક્તય જાણે. આ બધો આનંદ કહેવાય. આવો આનંદ સાહજિક સહજ રીતે વર્તતો હોય, મળતો હોય, મહિમાવાળા આનંદ લૂંટે છે. એકવાર મહારાજે ક્યાંક કોઈ મનુષ્ય ચેષ્ટા કરી, શું ચેષ્ટા કરી એ લખી નથી, પણ એ મનુષ્ય ચેષ્ટા જોઈને બ્રહ્માનંદ સ્વામી એવું બોલ્યા, મનુષ્ય હોય નહીં અને મનુષ્ય જેવા થવા જાય તે ઓઘાડું પડી જાય. કે કંઈ આવડે નહીં કાંઈ તમને મનુષ્ય થતા, આવું બોલ્યા. એમ મહારાજને હસાવવાને રાજી કર્યા. તમે મનુષ્ય છો ને મનુષ્ય થવા કરો છો તે કાંઈ એમ કાંઈ મનુષ્ય થવાય નહીં, તમારું ઉઘાડવું પડી જશે. કે એકવાર એવું બન્યો, મહારાજ એક નીચી ટટ્ટુ ઘોડી હતી, એ ઘોડી માથે સવાર થયા અને એ ટટ્ટુ ભડક્યું માળું, તેથી મહારાજ પડ્યા અને કાંઈ વાગ્યું નહીં હો, તોય ઊભા થાય નહીં અને પડ્યા પડ્યા, ઓય રે ઓય ઓય બાપરે મરી ગયો, આય આય અરે બાપરે, એમ પડ્યા પડ્યા રાડ્યું નાખે. ત્યાં સોમલા ખાચર કે, શું આદર્યું છે આ બધું, કાંઈ વાગ્યું નથી ને અમથાર અમથાર રાડ્યો શા માટે પાડો છો, ઊભા થાવ. એટલે ઊભા થઈ ગયા. છે ને મજાની વાત, મહારાજ અને મહારાજના ભક્તની આ લીલા છે. આપણને પણ સાંભળીને આનંદ કેટલો આવે છે, ત્યારે એ વખતે આવી લીલા થઈ હશે ત્યારે ત્યાંના જે જોનારા હશે એને કેવી મજા આવતી હશે, કેવું સુખ ભોગવતા હશે. હવે મહારાજને મહારાજના સેવક મૂળજી બ્રહ્મચારીની એક અદ્ભુત વાત છે. આ બધી કહેવાય મહારાજની માનુષી લીલા. એક દિવસ મહારાજ ગઢડામાં અક્ષર ઓરડીમાં હૂતા હતા, ચોમાસાનો દિવસ હશે, અને અક્ષર ઓરડીમાં એક મોટો કાન ખજૂરો નીકળ્યો. શું નીકળ્યું? કાન ખજૂરો. મહારાજ કાન ખજૂરો ભાળી ગયા અને બીના આમ આઘાર્યા. મહારાજ કે, એટલે એ આ કરડે શું થાય? સુરો ખાતર કે, મહારાજ એવો કાંઈ બહુ આમાં કાંઈ બીવાની જરૂર નથી, કાન ખજૂરો છે એ તો બરાબર, પણ કરડે જ થાય, હું જરાક હોજો ચડે, હા બીજું કાંઈ ન થાય. મહારાજ કે, આપણો ઢોલિયો ઉપાડો, હલો ઉપાડો ઉપાડો ઉપાડો, ઢોલિયે જ હેઠા ન ઉતરે, હા એ કેવું પડે, હું એઠો ન ઉતરું, કાન ખજૂરો. એટલે બીજા એ ઢોલિયો ઉપાડ્યો, તે ઓલા ખૂણે કાન ખજૂરો નીકળ્યો હતો, ત્યાંથી આ ખૂણે લેવડાયો, ત્યાં કાન ખજૂરો એને કર્યો. મહારાજ કે, અહીંથી ઉપાડો, ઓલા ખૂણે લ્યો, પછી એ ખૂણે લીધો, તે કાન ખજૂરો એને કરાવ્યો. મહારાજ કે, ઉપાડો, ઓલા ખૂણે ઢોલિયો લ્યો. હવે આવું બે ત્રણ વખત કર્યું ને એટલે બ્રહ્મચારી અકળાણા. બ્રહ્મચારી કે, મહારાજ શું છે આ બધું, કાન ખજૂરો છે કે? બ્રહ્મચારી કે, મહારાજ તમે જરાય ચિંતા કરો નહીં, બંદો બેઠો છે, હોઈ જાઓ હોઈ જાઓ, સાના માના હું જાગું છું ને, કાન ખજૂરાની હું તાકાત છે તમારી પાસે આવે, પટી જાઓ વાલા પટી જાઓ. મહારાજ કે, તો વાંધો નહીં. પછી હોઈ ગયા. આવું બધું વાલા ભક્તો, આવી મનુષ્ય લીલા જોવામાં તો એક સામાન્ય બીકણ માણસની લીલા હોય એવું લાગે, પરંતુ મંગલકારી છે. કેવી? મનુષ્ય લીલા રે કરતા મંગલકારી, એ છે મંગલકારી છે. આમાં મારા તમારા જેવા અનેકના કલ્યાણ રહ્યા છે, અનેકના કલ્યાણ. વાલા ભક્તો, એ મૂર્તિનું ધ્યાન ક્યાંથી, એ ચરિત્રનું ગાન ક્યાંથી, એ આનંદ કંઈક અલૌકિક છે. એ નાશવંત નથી, એ માયિક નથી, એ દિવ્ય છે, એ અલૌકિક છે, એ શાશ્વત છે, એ કાલ માયા પર છે. અલેખ્ય બાબાની વાત સાંભળી છે? અહીં કુંડળમાં પેલા મહારાજ હતા ને ત્યારે એક અલેખ્યો બાવો આવતો હતો, કૃષ્ણચરણદાસજી સ્વામી પંચાળાવાળા, એમણે એમની વાતોમાં 456મી વાત લખી છે કુંડળની. હા તમે રાજી હો તો સંભળાવો, મજા આવે એવી છે. આ તો આપણા પ્રાણ પ્યારા પ્રીતમ પ્રભુજીની લીલા છે. સ્વામી એવું લખે છે કે કુંડળમાં રાયબા મહામુક્તરાજ હતા. કોણ આવું લખે છે? સ્વામી એવું લખે છે. ડોશીનું એવું લખે છે, કુંડળમાં રાયબા મહામુક્તરાજ હતા. અને મહામુક્તરાજ એટલા માટે કે મહારાજ વનમાં જ્યારે હતા અને ત્યાં શું કરતા હતા, એ ડોશી અહીં કુંડળમાં રહ્યા રહ્યા દેખતા, મોટીબા લાડુબા ગઢડામાં રહ્યા દેખતા, એટલે આ બધા મહામુક્તરાજ હતા. ભગવાનની સાથે આવેલા ભગવાનની સેવા કરવા. કુંડળમાં રાયબા અવતરેલા ને એનો ખાસ રોલ એ હતો કે 69 કાળ પડે અને બધા રસકસના નિયમ રાખે અને મહારાજ પણ તેથી બહુ સારું ખાય નહીં ને દુબળા પડી જાય એટલે મહારાજને ઠપકો દેવાનો, કાળ ઉતરાવવાનો અને મહારાજને રોકવાના અને ખૂબ સારું મહારાજને જમાડવાનું અને સંતોને રસકસના નિયમ મુકાવીને કાળ ઉતરાવીને લાડવા જમાડવાના, એ એમનું પાત્ર હતું આખા ડ્રામામાં. આ બધા ભેગા નક્કી કરીને આવેલા, હવના રોલ હોય ને. તો મહામુક્તરાજ રાયબા હતા તે ગઢડે મહારાજને દર્શને જાતા હતા, ઘણી વખત જાય. એમાં કહે છે કે ક્યારેક ક્યારેક સંતોને જમાડવા માટે જાતા, રસોઈ દેવા જાતા ગઢડે, અને ક્યારેક કુંડળમાં મોતિયા લાડુ બનાવી અને પટારો ભરે, પછી ભેગા થઈને પટારો ગાડામાં ચડાવે અને લાડવાનો પટારો કુંડળમાંથી લઈ સંતોને જમાડવા ડોશીમાં ગઢડે જતા હતા. અને પોતાને ગામ મહારાજ પધારે, જ્યારે કુંડળમાં મહારાજ આવે, જ્યારે જ્યારે આવે ત્યારે મહારાજની ખૂબ સેવા કરતા. એને 3 દીકરા હતા, હાથીઓ પટગીર, મામીઓ પટગીર ને રામ પટગીર. આખું પરિવાર અમરા પટગીર હતા, એના કુટુંબી બધા ભેગા થઈને મહારાજની ખૂબ સેવા કરતા હતા અને મહારાજને બહુ હાચવતા. અને રાયબામાં તો રામાનંદ સ્વામીના ચેલી એટલે મહારાજને તો સતીર્થ થાય એટલે આમ ભાઈ બહેન જેવું, એમ ગુરુ શિષ્ય જેવું નહીં. એટલે ડોશીમાં ક્યારેક મહારાજને કહે, આવા હુકાઈ ગયા છો, થોડુંક ખાતા હો, આય રોકાવો. હમણે એકવાર તો 2 મહિના રોક્યા. અને હરિલીલામૃતમાં લખ્યું છે કે અહીંયા ભેંસો બહુ હતી કુંડળમાં, ચારે બાજુ શેરડીના વાઢ હતા અને ગોળ પાડતા, સિસોડા હાલતા. પછી મહારાજને છે ને ગોળમાં ઘી નાખીને જમાડે, ગોળ ઘી, અને દૂધમાંથી તર કાઢે, તર કાઢીને પછી એમાં મિશ્રી ભેળવે અને પછી મહારાજને વાટક્યો ભરીને આપે કે જમો. મહારાજ કહે પણ માડી પછી કેટલું ભાવે, ના આ એ તમને હારા કરવા તાજા માજા, એમ કે. એટલે આવી રીતે બહુ જ મહારાજને જમાડતા હતા. બપોરે તો પછી લાડુ ને ભજીયા ને એવું બધું હારું હારું જમાડે. એ હાંજે કેવી રીતે જમાડતા હતા એ સ્વામીએ લખ્યું છે. અને હાંજને વખતે ડોશીમાં રોટલી કરતા, સમજાયું, પોતે હો રાયમાં રોટલી કરે. વાટક્યો હોય પોળો, રોટલી નાની નાની કરે, વાટકો પોળો એમાં ઘી ભરે, રોટલી થઈ જાય એટલે વાટક્યામાં રોટલી મૂકે, પછી ઉપર આમ ઘી તરવરી જાય, પછી મોઠી ભરીને સાકર નાખે, પછી બીજી રોટલી કરે, પછી રોટલી વાટક્યા મૂકે એટલે એના ઉપર ઘી આવી જાય, પછી પાછી હાકર ભભરાવે, એવી રીતે રોટલી કરે. અને પછી મહારાજને સાંજે જમવા બેહાડે. લખ્યું, મોટા કટોરામાં ઘી નાખીને એમાં રોટલી મૂકે, પછી તેમાં દળેલી સાકર નાખે, પછી બીજી રોટલી મૂકે, એમ ઘી સાકર નાખી રોટલીનો આખો કટોરો ભરે રાયબામાં. અને પછી સાંજે ઓસરીમાં થાંભલીએ ચાકળો નાખે, દરબારગઢમાં ઓસરીએ થાંભલી હોય ને ઓસરીને ધારે ન્યા ચાકળો નાખે અને થાંભલીને ટેકે મહારાજને માડી જમવા બેહાડે. અને બોલાવે મહારાજને એટલે મહારાજ જમવા આવે. એટલે મહારાજ આવીને એ ચાકળા ઉપર બેસે ને આગળ બાજોઠ મૂકે, એના ઉપર ઘી સાકરવાળી રોટલીનો કટોરો જમવાનો મૂકે મહારાજને. અને એક આવો મોટો વાટક્યો તાંહળું ભરી અને દૂધ મૂકે, મીઠું હાકર જેવું દૂધ. અને પછી કે મહારાજ જમો. પછી મહારાજ જમે, રોટલી જમે, દૂધ પીવે રોટલી જમે, દૂધ પીવે, અને એ હાંજ વખતે મહારાજ જમતા હોય ત્યાં એક અલેક્યો બાવો આવે. હા, અલેક્ય બાવાની વાત છે. અલેક્યો બાવો આવે, તેણે ઝાઝા લુગડા પહેર્યા હોય ને પગે ટોકરો બાંધ્યો હોય, અને અલેક નિરંજન ભજલે રામ એમ ત્યાં રાયબાના આંગણામાં આવીને બાવો બોલે. પછી રોજ હો મહારાજને રોજ સાંજે જમવા બેહવાનું, અને બાવો રોજ આવે એવું સ્વામી લખે છે. અલેક નિરંજન ભજલે રામ. હવે આ નખરાળા ભગવાન, એટલે બાવો ટોકરો બાંધ્યો આમ આગો પાછો હાલે, ટોકરો વાગે અને મહારાજ જમતા હોય ને એવું હારું હારું બાવો જોયા કરે. એટલે મહારાજ કટોરામાંથી રોટલી આમ ઊંચી કરે, રોટલી ઊંચી કરે ને એટલે એમાંથી ઘીના ટીપા પડે, રોટલીમાંથી ઘીના ટીપા પડે અને બાવાને ભૂખના ટીપા પડે, સમજે, અને મોઢામાં પાણી આવે. પણ મહારાજ કંઈ આપે નહીં પાછા. અને પછી મહારાજ શું કહે, બાવાજી જયરામ.
તો કે જયરામ.
હે બાવાજી, જો અમને આ બાઈ, આ બાઈ અમને રોજ આવું જમાડે છે, અને બાવો ખીજાય અને માંડે બોલવા, દુનિયા બહોત ભોલી હૈ, કુછ સમજતી નહીં હૈ, ભેખ કો નહીં ઓળખતી હૈ ભેખ કો, ઓર સબ કપટી કો જિમાતે હૈ ઓર હમકો નહીં દેતે હૈ, યે દુનિયા કુછ સમજતી નહીં હૈ. આવું ઉભો ઉભો બોલે, અને મહારાજ દાંત કાઢતા જાય, રોટલી જમતા જાય, દૂધ પીતા જાય. સ્વામી લખે છે, એમ હંમેશા મહારાજ જમવા બેસે તે સમયે તે બાવો આવતો રોજ. અને મહારાજ આવી લીલા કરતા. પછી એક દિવસ મહારાજે તે બાવાને રોટલી આપી, એક દી આપી, એટલે ત્યાં ત્યાં રાયબામાના આંગણામાં ઊભો ઊભો રોટલી જમી ગયો, અને એને એટલી બધી મીઠી લાગી, ત્યાં મહારાજને રોટલી ને બધું તદાકાર થઈ ગયું. પછી મહારાજે કીધું, બાવાજી યે દૂધ બહોત મીઠા હૈ, પાન કરોગે દો તપ કરોગે ને, દો ને યાર. મહારાજ રાજી થઈ ગયા, તે આખો દૂધનો કટોરો હતો ને એ બધો બાવાજીને દઈ દીધો. બાવાજી ઊભા ઊભા દૂધનો કટોરો ગટગટ આવી ગયા, મજા આવી ગઈ હો, પી ગયો કે. પરંતુ મહારાજે એ રોટલી આપી અને એ દૂધનો કટોરો પાયો, એ એને હૃદયમાં વસી ગયો. અને સ્વામી એમ લખે છે કે બાવાનો જે દી અંત સમય આવ્યો, તે દી એને એ રોટલીના માધ્યમે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ યાદ આવ્યું, અને એ બાવાનો ઉદ્ધાર થયો. લ્યો આ કુંડળના અલેક્યા બાવાની વાત કરી. આવી તો મહારાજે અનેક જીવના મંગલ કરે એવી અનેક લીલાઓ કરી છે, માટે મનુષ્ય લીલા રે કરતા મંગળકારી, ભક્ત સભામાં રે બેઠા ભવ ભયારી. મહારાજ આ બ્રહ્માંડમાં એટલે દેખાણા હતા કે અનેક જીવનો મહારાજને ઉદ્ધાર કરવો. સાગર એવું કહે છે, અનંત કોટી બ્રહ્માંડ કહેવું તામે જીતને રસ રહેવું. અનંત કોટી બ્રહ્માંડમાં જેટલો રસ રહ્યો છે, જેટલો રસ સુખ આનંદ, અનંત કોટી તિનસે અધિકાઈ, એનાથી અનંત ગણો વધારે હરિ કે ચરિત્ર મે રસ રહાય. આવી ગયો ખ્યાલ? ભગવાનના ચરિત્રમાં રસ રહ્યો છે. આ ચરિત્ર બોલો. અનંત કોટી બ્રહ્માંડોમાં જે રસ રહ્યો છે, તેના કરતા અનંત કોટી ગણો અધિક રસ શ્રીહરિના ચરિત્રમાં રહ્યો છે, માટે પ્રેમાનંદ સ્વામી ગાય છે, મનુષ્ય લીલા રે કરતા મંગળકારી, ભક્ત સભામાં રે બેઠા ભવ ભયારી. કેવી કેવી એમની જીવાત્માઓના કલ્યાણ કરવાની સહજ રીત છે એ જોયા જેવી છે. હવે એક કણબીના જીવનો ભગવાને જે સહજમાં ઉદ્ધાર કર્યો, આ ચરિત્ર વાંચ્યો ને ત્યારે મને એમ થઈ ગયું મનમાં, હો કે મહારાજ તમારે કલ્યાણ કરવું હોય તો ક્યાં વાર છે, હે, અને તમારી કૃપાથી જ અમારા કલ્યાણ થવાના છે. બહુ સરસ ચરિત્ર છે. એકવાર શ્રીજી મહારાજ ગામ ભાડેરમાં ચોરામાં સભા કરીને બેઠા હતા, ભાડેર ગામનો ચોરો, ત્યારે એક કણબી હાથી હાંકીને ખેતર જવા માટે નીકળ્યો. ચોરાની પાસે રસ્તો હતો, ત્યાંથી નીકળ્યો. તેને શ્રીજી મહારાજે ત્યાં રસ્તામાં સમાધિ કરાવી દીધી. એની હામું જોયું, મહારાજે સંકલ્પ કર્યો કે જા ધામમાં, એટલે રસ્તામાં એ ભાઈ ભફાંગ લઈને પીડ્યો અને એનો જીવ અક્ષરધામમાં ગયો, ને ત્યાં દિવ્ય સિંહાસન ઉપર પ્રાણ પ્યારા શ્રી હરિજી મહારાજને એણે જોયા અને ફરતા કોટાન કોટી મુક્તોને બેઠેલા જોયા. તેથી એ ખેડૂને શાંતિ શાંતિ થઈ ગઈ, આનંદનો કોઈ પાર ન રહ્યો. એ વખતે ચોરામાં સભામાં પ્રતાપસિંહ રાજા બેઠા હતા, પાતળભાઈ ભાડેરના. એમણે મહારાજને હાથ જોડીને કહ્યું કે મહારાજ, આ ખેડૂ રસ્તામાં ક્યાં સુધી પડ્યો રહેશે, બાપ જગાડો હવે, એનું હાતીડું ઠેઠ આગે વયું ગયું. એટલે ભગવાન સ્વામિનારાયણે ખેડૂના સામી દ્રષ્ટિ કરી, ત્યાં તે તરત બેઠો થયો અને જોયું તો પોતાના હાથીના બળદ ગામ બહાર નીકળવાના દરવાજે પહોંચી ગયેલા, એટલે તરત ત્યાંથી ઊભો થઈને ચાલી નીકળ્યો અને તે બળદને લઈને ખેતર ગયો. ને ત્યાં બપોર સુધી હાથી હાંકી, પછી બપોરે બળદને છોડી રોટલો ખાઈને બેઠો, ને જ્યાં પોતાની આંખો મીચી ત્યાં તો શ્રીજી મહારાજની મૂર્તિ આબે હોબ એના હૃદયમાં દેખાણી, અને આનંદ આનંદ આવે છે. જ્યારે ભગવાન શ્રીહરિના એના હૃદયમાં દર્શન થયા, ત્યારે એ ખેડૂએ જાણ્યું જે આ સરજુદાસજી બહુ ચમત્કારી છે. ત્યારે હજી મહારાજ એ પ્રાંતમાં સરજુદાસજી તરીકે વધારે પ્રસિદ્ધ થયેલા સોરઠમાં, કારણ કે લોજમાં સરજુદાસ આવ્યા છે ને, ભારે લીલા કરે છે ને, પોદળામાં બ્રહ્માંડ બતાવે છે ને, એવી બધી વાત બહુ પ્રસિદ્ધ થઈ ગયેલી, એટલે એ બધા ગામડાના માણસ સરજુદાસ જ કહેતા. સહજાનંદ સ્વામી મહારાજ થયા, ગાદીએ બેઠા, પણ કે સરજુદાસજી ભારે ચમત્કારી છે. કેમ જે સરજુદાસજી લોજમાં કોઈ ચમત્કારી આવ્યા છે એ વાત એના માઇન્ડમાં છે, એટલે એવું બોલ્યા કે સરજુદાસજી ભારે ચમત્કારી છે. સહજાનંદ સ્વામી પણ નહીં, સ્વામિનારાયણ ભગવાન પણ નહીં, સરજુદાસજી બહુ ચમત્કારી છે. પછી તે સાંજે ઘરે આવ્યો અને ભગવાનની મૂર્તિ એને યાદ આવ્યા કરે છે. કેટલો આ વ્યક્તિ નસીબદાર છે, જોત ખરા, આપણને ઈર્ષ્યા થાય એવું કામ છે. ન લેના, ન દેના, ન કંઠી, નહીં પૂજા, નહીં સત્સંગી, નહીં ભગત, પણ એને મહારાજની દયા થઈ અને મૂર્તિ દેખાય છે. બોલો છે ને, પૂરવ ભવની કમાણી હશે, પૂરવ ભવની, નહીતર આવું થાય નહીં. થોડા વર્ષ ગયા પછી 69 કાળ પડ્યો, એટલે આ વાત 69 કાળ પહેલાની છે. ત્યારે એ કણબી ગરમાં રહેવા ગયો, ગીરમાં રહેવા ગયો, ને કાળ ઉતર્યા પછી એ કાઠિયાવાડમાં રહેવા ગયો, અને ત્યાં ખેતી કરતા કરતા સમય વ્યતીત થતા થતા વૃદ્ધ અવસ્થાએ પહોંચ્યો. હવે હાવ ડોહ થઈ ગયો. એક દિવસ એવું બન્યું, એને ઘરે ગોંડલના જેઠા મહારાજ એના ગોર હોવાથી કામકાજે ગયેલા, અને તે કણબીના છોકરા તથા બાઈઓ રાત્રે વાળું પાણી કરી અને હવ સગડીએ તાપતા હતા, ત્યાં જેઠા મહારાજ બેઠા, હે રામ રામ, એમના ગોર એટલે કે આવો આવો ગોરભા, સગડીએ આખું કુટુંબ તાપે છે, જેઠા બાપા પણ ત્યાં તાપે છે, હવે આ જેઠા મહારાજ ભગવાન સ્વામિનારાયણના ખરેખરા ઉપાસક, એટલે એમણે તો એ બધાને સત્સંગની વાતો કરવાનો આરંભી દીધું. અને જેઠા મહારાજ કહે છે, સાંભળો સાંભળો પટેલિયાઓ, આ સમયે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે અને એના સાધુઓ આજ કળિયુગમાં ખરેખરો ધર્મ પાળે છે. આજ એનો આશરો જે કોઈ કરે એનું કલ્યાણ થાય છે. આવી રીતે જેઠા મહારાજ ઉપદેશ દેતા હતા ફળિયામ સગડીએ તાપતા તાપતા. આ વાત પેલો ડોહો હુતો હુતો સાંભળે છે, એ ખાટલામાં હુતો હતો ને ત્યાંથી બેઠો થયો અને બોલ્યો, એ કોણ બોલે છે? આટાણે હોઈ જાઓ, રાત જાજી ગઈ છે. હવે બાબાનો હુકમ થાય પછી કોઈએ સગડીએ બેહે, તરત જ બધા ઉઠ્યા અને હોવાની તૈયારી કરવા માંડ્યા. ત્યારે ભાભો લઘુ કરવા ઉઠ્યો, લઘુ પાણી કરીને સગડી આવ્યો. ત્યાં જેઠા મહારાજ હતા, આવીને પૂછ્યું, એ કોણ બોલતું તું? એ બાબા, હું જેઠો. જેઠો? હું જેઠો મહારાજ, તમારો ગોર છું ને? સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે, સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે બાબા, એનો હું સત્સંગી છું. ત્યારે બાબા કે, એમ? આ જેઠો મહારાજ? એમ કહીને બાબાએ સગડીએ બેઠા. પછી કે, જેઠા મહારાજ એક વાત કહું. એ કહો ને બાપા. બાબો બહુ ગળગળો અને ઢીલો થઈ અને પછી કે, જેઠા મહારાજ મોરે અમે ભાડેરમાં રહેતા, વાત શરૂ કરી, ત્યારે સરજુ દાસજી સમાધિ કરાવતા. જેઠા મહારાજ હું તમને શું કહું, તેથી મારી યુવાની હતી, હું હાથી લઈને સવારે જતો હતો ખેતર અને ભાડેરના ચોરામાં સરજુ દાસજી બેઠા હતા સભા કરીને અને હું રસ્તે હાથી લઈને નીકળ્યો અને સરજુ દાસે મારી હામું જોયું અને મને સમાધિ કરાવી દીધી અને મને પોતાનું અક્ષરધામ દેખાડ્યું. સરજુ દાસજીએ મને અક્ષરધામ દેખાડ્યું. હે જેઠો મહારાજ, કે હે બાબા, અક્ષરધામમાં તમે જઈ આવ્યા? કે હા હો જેઠા મહારાજ. બાબા અક્ષરધામ કેવું? અરે જેઠા મહારાજ, મારી જીભમાં હું તેવડ છે તે અક્ષરધામનું મારથી વર્ણન થાય? પણ જેઠા મહારાજ એક મારા અનુભવની વાત કહું, એ અક્ષરધામમાં હું થોડુંક રહીને આવતો રહ્યો. કેટલું રહ્યો કે હું જ્યારે જાગ્યો ત્યારે મારા બળદ ગામને પાદર પહોંચ્યા, એટલું જ. પણ જેઠા મહારાજ મારી જાત અનુભવની વાત કરું છું કે મને એવું લાગ્યું કે હું હજારો વર્ષ અક્ષરધામમાં રહ્યો અને મેં ત્યાં મુક્તો ભેળા રહીને મહારાજની મૂર્તિનું હજારો વર્ષ ઉપભોગ્યું. જેઠો મારો તો સગડીના અંજવાળામાં ડોહાનું મોઢું જોઈ રહ્યા કે આ બધી હું વાત હું સાંભળું છું. અને જેઠાભાઈ, એ અક્ષરધામની શોભા, એ ત્યાંની અલૌકિકતા, એ ત્યાંનું વાતાવરણ, એ ત્યાંનો માહોલ મારથી બોલી શકાય એમ નથી. એમ કહીને બાબા મૌન થઈ ગયા. થોડી વાર પછી બોલ્યા, જેઠા મહારાજ હું ઢોરા ચારવા જાવ ને ત્યારે ત્યાં રાફડે ચડીને બેહું, મારી બેહોન ગાયું ચરતી હોય હું રાફડે જઈને બેહું અને ત્યાં સરજુદાસની મૂર્તિ મને નજર સામે દેખાય. અને એ મૂર્તિ હજુ હંભારું ત્યારે મને દેખાય છે જેઠા મહારાજ. ત્યારે જેઠા મહારાજને એમ થયું કે હવે આનો સમાગમ મારે કરવો પડે એમ છે. આવી સ્થિતિ તો મારે નથી, હું મોટી મોટી વાતો કરું છું, હું પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો ભગત છું. જેઠા મહારાજ એ સરજુદાસ બહુ ચમત્કારી હતા, તેણે ઘણા માણસને સમાધિ કરાવી છો. ત્યારે જેઠો મહારાજ કે, હા બાબા, હા, એ સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે, હું એનો આશ્રિત છું, માટે તમે એને સંભાળી રાખજો. જેઠાભાઈ, એ કાંઈ ભૂલાય બાપા? એ ભૂલાય? હારું હારું બાપા, હોઈ જાઓ, રાત ઘડી ગઈ છે. એમ કહીને બાબો ખાટલા મૂતો. પણ આ કેટલી અલૌકિક વાત છે. વિચાર કરો, આ છે સ્વામિનારાયણ ભગવાન. હે, પછી એ ભાભો એની છેલ્લી અવસ્થા એ માંદો થયો, અને જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજ એને સાંભળી આવ્યા, અને તત્કાળ મહારાજે એને દર્શન દીધા, અને એ ભાભો એવું બોલ્યો કે આ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે. અત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલે કે આ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે, અને હું એમને આ ભેળો ધામમાં જાઉં છું, એમ કહીને દેહ છોડી દીધો. આને કહેવાય ભગવાન સ્વામિનારાયણની મંગલકારી લીલા, આને કહેવાય ભવભય હારી લીલા. આવી રીતે અનેક જીવના જન્મ મરણના દુઃખ ટાળ્યા, જીવના ખોટના ખાતા વળાવ્યા, બધાએ પાપ બાળ્યા, આત્માઓને શુદ્ધ કરી, અને મહારાજે પોતાના દિવ્ય ધામમાં વાસ આપ્યો. અરે રે, આવા ભગવાન ન મળે. આવા મહારાજ, આવી મહારાજની દયા, આવી એમની ઉદારતા, આવી એમની મંગલકારી, જનકલ્યાણકારી, ભવભયહારી લીલા સહજમાં જ જીવાત્માઓના સંસ્કૃતિના ભયને હરી લેનારા મહારાજને કોટી કોટી વંદન, પરમાત્માને કોટી કોટી વંદન. મનુષ્ય લીલા રે, કરતા મંગલકારી, ભક્ત સભામાં રે બેઠા ભવભયહારી. પાર્ષદ ભીમજી ભગત લખે છે,
આસન વાળે એ સમે પછી થાય બિરાજમાન, સેવક પાસે મંગાવે પોતે કૃષ્ણ કરડી કમાન.
ક્યારેક ભગવાન અમે બધા પાર્ષદો હોઈએ ત્યાં આવે, અને મહારાજ ત્યાં આસન વાળીને બેહે, અને પછી સેવકને એમ કે ધનુષ લાવો, ધનુષ લાવો. મહારાજ ધનુષ શું કરું, લાવો. કરડી કમાન મંગાવે, નિશાન મંડાવે તવા તણું, તેમાં ઘા કરે ઘનશ્યામ, તીર કાઢે હોહરો તે તવા માતે ઠામ. આને તો આ બધું નજરે જોયેલું. મહારાજ ધનુષ બાણ હાથમાં લે, અને પછી એમ કે હા મેં તવો મેકો તવો, અને પછી રમ લઈને બાણ મારે, તવાની હોહરું કાઢ નાખે ફરાક. જોયેલું એને, મનુષ્ય ચરિત્ર જોયેલું, અને એવી મૂર્તિ એના હૃદયમાં રમ્યા કરે ભીમજી પાર્ષદના હૃદયમાં. ભગવાન સ્વામિનારાયણ પોતાના પાર્ષદોને, પોતાના સત્સંગીને કાયમને માટે પોતાનું સ્વરૂપ યાદ રહે, પોતામાં હેત થાય એને માટે નત નવી નવી લીલા કરતા. એક વાર તો એવી અદભુત લીલા કરી, આને મનુષ્ય લીલા કહેતા મને શરમ આવે છે, કેમ જે મનુષ્યમાં શું ખા ખાવું હોય. આ તો અદભુત લીલા છે. પૂનમિયો કૂવો છે ગઢડામાં, કૂવાથી ઓતરાદી એક ઓરડી હતી, અને એમાં કેસરી સિંહ અને માનસિંહ નામે બે પાર્ષદ રહેતા હતા. એ મહારાજના અતિ નિષ્ઠાવાન ને સુરવીર હતા. એક વખત મહારાજ સંતો અને પાર્ષદોને સાથે લઈ કેસરી સિંહ અને માનસિંહની બેઠકે ગયા. એ બંને ખૂબ સારા નિશાનબાજ ગણાતા, તેથી મહારાજે ત્યાં જઈ એક સોપારીનું નિશાન મંડાવ્યું. આમ દૂર સોપારી મૂકી, અને કેસરીસિંહને અને માનસિંહને કીધું કે હાલો લ્યો ધનુષ બાણ, ચડાવો તીર, પાડો નિશાન. એટલે કેસરી સિંહે ધનુષ બાણ લીધા, અને પણસ ચડાવી રમ લઈને બાણ મૂકીને હોપારી ઉડાડી મૂકી. તાળીનો ગડગડાટ થયો. મહારાજે પીઠ થાપડી, સાબાશ સાબાશ કેસરીસિંહ, હાલો માનસિંહ તમારો વારો. તો મૂકો હોપારી મહારાજ, લાવે ધનુષ બાણ. અને ધનુષ બાણ લઈને માનસિંહે જે નિશાન આટ્યું, હોપારીને રૂસ ઉડાડી દીધું. મહારાજ બેન ભેટ્યા, સાબાશ તમે નિશાનબાજ ખરા. સમજ્યા? બધા પાર્ષદો જોઈ રહ્યા કે આ તો ખરા નિશાનબાજ નીકળ્યા. બધા વાહ વાહ માંડ્યા કરવા. પછી મહારાજે એમ કહ્યું કે અમને થોડું ઘણું તો નિશાન પાડતા આવડે. બધા કે મહારાજ તમને ફાવે, ફાવે કે ન ફાવે એવું નહીં, તમારે જેટલું ન ફાવે પણ થોડુંક તો. તો કે મહારાજ તમે કંઈક નિશાન પાડો. તો કે અત્યારે નહીં, હાંજ પડવા દો, થોડુંક અંધારું થાય ને પછી નિશાન પાડવું. સંધ્યા વખત થઈ, પછી મહારાજ કે ઓલી હામી પાળે છે ને, એના ઉપર એક આદમી ઉભો રાખો. શું મહારાજ આદમી પાડી દેવાનો છે? એટલે આ પૂરું સાંભળો તો ખરા. ના હો મહારાજ, એવું નિશાન નહીં પાડવું. જા હું કહું એમ કરો જ ખરા. પછી એક આદમી ઉભો રાખ્યો. મહારાજ કે હલબલે ને એવો સુરવીર ઉભો રાખજો. હા, આ નિશાન જરા એવું છે, જો ડરી જાય ને આખો પાછો થઈ જાય મરી જાય. પછી એક સુરવીરને ઉભો રાખ્યો પાળ ઉપર. પછી મહારાજ કે ત્રણ કોડિયા લાવો, એમાં દિવેલ પૂરો, એમાં વાટું મૂકો અને દીવડા પ્રગટાવો. ત્રણ કોડિયા લાવ્યા, દિવેટ મૂકી અને દીવડા પ્રગટાવ્યા. પછી મહારાજ કે જાઓ, એ ઊભો છે ને બે કોડિયા બે ખભે મૂકો ને એક માથે મૂકો. હવે જાઓ જાઓ મૂકો ને. પણ પછી એ રીતે એના માથા ઉપર ને બે ખભા ઉપર દિવ્યો સળગે છે ને કોડિયા મૂક્યા. અને પછી મહારાજ કે લાવો ધનુષ. ધનુષ હાથમાં લીધું, લાવો બાણ. પછી ઓલા એક બાણ આપ્યો મહારાજ, એક નહીં ત્રણ આપો. એ કાર્ય ત્રણ બાણ લીધા. અને પછી એ કાર્ય ત્રણ બાણ ચડાવ્યા. બોલ્યો ઊભો ઊભો કે જો આમાં આમાં આઘું પાછું થયું તો કોડિયું કોડિયું રહે અને આપણું ખોપરું ઉડી જાય. પણ મહારાજે પહેલાં કીધું હતું કે ભાઈ ભડવીર ઊભો રાખજો, અને જેને અમારી નિષ્ઠા હોય ને અમને ભગવાન જાણતો હોય તો એને ડર ન લાગે. ત્રણ બાણ એક સાથે ધનુષ ઉપર ચડાવ્યા અને મહારાજે નિશાન લીધો ને ફણાક લઈને છોડ્યા. અને આશ્ચર્ય તો એ થયું, ત્રણેય કોડિયામાંથી વાટ ઉડી ગઈ અને કોડિયું એક પડ્યું નહીં, દિવેલ ઢોળાણું નહીં. આવું નિશાન પાડ્યું આ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. કેવી લીલા કરે છે બોલો. પાર્ષદો સંતો ભક્તોને આનંદનો કોઈ પાર નહીં હોય, એટલું બધું મહારાજમાં હેત થાય. જાણે તોડીને બાજી પડીએ અને મૂકીએ જ નહીં. અમુક અમુક તો એવા પ્રેમી હરિભગત હતા, આમ આટલી બધી સભામાં બહુ બધી વાત ન કરાય. પણ પાછું આ લાઈવ ઇન્ટરનેટમાં જતું હોય ને એટલે અમુક વાતો તો અમારે બોલાય નહીં. આગળ હરી કી ચાતુરતા દેખત જેહા, મૂર્તિ ચિત ચોટી જાવત તેહા. આને કહેવાય ચતુરાય. એક સાથે ત્રણ બાણ ચડાવીને ત્રણ દિવેટો ઉડાડી મૂકવી અને કોડિયું ઢળવા નહીં દેવાનું, આને કહેવાય ચતુરાય. હરી કી ચાતુરતા દેખત જેહા, મૂર્તિ ચિત મેં ચોટી જાવત તેહા. ચાતુરતા બિન બાત ન કોઈ, ચાતુરતા કી મૂર્તિ રહે સોઈ. મહારાજની આવી ચતુરાઈ જે જે કોઈ દેખતા હતા એના ચિત્તમાં મહારાજની મૂર્તિ ચોટી જતી. સાહેબ, તેમાં ચાતુર્ય સિવાય બીજી કોઈ વાત જ ન હતી. હે હા, કારણ કે શ્રીહરિ સ્વયં ચાતુર્યતાની એટલે કે ચતુરાઈની મૂર્તિ જ પોતે હતા. એકવાર મહારાજ દભાણમાં વસંત પંચમીનો ઉત્સવ કરવા પધાર્યા હતા અને શ્રીહરિ ત્યાં પૂર્વ મુખે બેઠા હતા અને બધા હરિભક્તો દર્શન કરતા હતા. એમાં એક હરિભગત મૂળજી ભગત ત્યાં આવ્યા. શ્રીહરિની સન્મુખ ઊભા હતા. એની પાસે એક મોટી ભોજમાં બનાવેલી ભારે રોજી ઢાલ હતી. આ મૂળા ભગત આગળ એમાં અદ્ભુત શોભાદાર સોનેરી કુબા હતા ડિઝાઇન, અને બિલોરી કાચના જેવી તે તેજ હતી. એની કિંમત લગભગ 100 કોરી જેટલી હતી એવું આધારાનંદ સ્વામી લખે. 100 કોરી જેવી કિંમત. વાલા ભક્તો, 1 રૂપિયાની આશરે 3-4 કોરી થાય એટલે આશરે તે સમયના 30 રૂપિયાની કિંમત વાળી આ ઢાલ કહેવાય. એ જમાનાના 30 રૂપિયા. હાલ 2200 ગણા ભાવ વધ્યા છે. કેટલા? એટલે આજના ભાવ પ્રમાણે એ ઢાલની કિંમત જો આંકીએ તો 66,000 રૂપિયા થાય. અત્યારે જો એવી ઢાલ કરાવવા જાઓ તો આટલા રૂપિયા થાય, કારણ કે એ વખતનો ભાવ અને અત્યારના ભાવમાં આટલો ડિફરન્સ છે. એ વખતે 100 નું 15 રૂપિયા તોલું સોનું મળતું મારા જ વખતે, અત્યારે 33,000 રૂપિયા છે. મારા જ વખતે ઘઉં એકાને મણ હતા, એટલે કે રૂપિયાના હોળ મણ ઘઉં મળતા. કેટલા? 1 રૂપિયાના હોળ મણ. અત્યારે હારા ઘઉં લેવા જાઓ તો 500-600 રૂપિયા થાય. તુવેર દાળ 4 આને મણ મળતી, એટલે કે રૂપિયાની 4 મણ તુવેર દાળ એ વખતે મળતી, પાવલીન મણ. અત્યારે 1200 રૂપિયા આસપાસ મણ તુવેરના થાય છે. એ જમાનામાં 4 રૂપિયામાં 1 મણ ઘી મળતું, વેજીટેબલ નહીં, શુદ્ધ ચોખ્ખું 4 રૂપિયે મણ ઘી. અત્યારે વાલા ભક્તો મણ ઘી લેવા જાઓ 8-9 હજાર રૂપિયા જેવું થાય, એ ચોખ્ખું આવે તમારા ભાઈ. એ જમાનામાં 1.25 રૂપિયે મણ ગોળ મળતો, અત્યારે 700-800 રૂપિયા થાય. હારો ગોળ લો તો વળી વધારે પણ થાય. માટે એ ઢાલ કમસે કમ 66,000 રૂપિયાની હતી. શ્રી હરિએ મૂળજી ભગત પાસેથી ઢાલ હાથમાં લીધી અને તેને જોવા લાગ્યા. ભગત, બહુ સારી ઢાલ છે કે આ મહારાજ. મહારાજ થોડી પરીક્ષા લેવા ઈચ્છતા હતા. પછી શ્રી હરિએ તે પલંગને અડતી પૂર્વ તરફ ઢાલ મૂકી. એક હરિભક્તે શ્રી હરિને છડી ભેટ આપી હતી. એ છડીની અંદર એક અમૂલ્ય ગુપ્તી હતી, એને મહારાજે બહાર કાઢી. એ ગુપ્તીનું રૂપ અજોડ હતું. અને પછી શ્રી હરિ ઘૂંટણિયાભર થઈને બેઠા, ઘૂંટણિયાભર ઓલી ઢાલ પાસે, અને ડાબા હાથમાં ગુપ્તી લીધી, જમણા હાથમાં નહીં, અને ઢાલની કોરની ઉપર ગમલને ગામ કર્યો. ત્યારે એમાં એક આંગળ ગુપ્તી ઉતરી ગઈ. એવી ઢાલમાં એક આંગળ ગુપ્તી ઉતારી દીધી. હરિભક્તો જોઈ જ રહ્યા, તાળીઓનો ગડગડાટ કરવા માંડ્યા, વાહ મહારાજ વાહ મહારાજ. ત્યારે પોતાના દાસોને રાજી કરવા રમૂજ કરતા શ્રી હરિએ તે ઘાની પાસે એક બીજો ઘા કર્યો. ત્યારે ગુપ્તી આવી ઢાલમાં 4 આંગળ ખૂતી ગઈ. આવી દબાણમાં પછી રંગભીના શ્રી હરિએ મૂળજી ભગતને કહ્યું, લેવા તમારી ઢાલ. ત્યારે મૂળજી ભક્ત 2 હાથ જોડીને બોલ્યા કે મહારાજ, હવે અમારી ઢાલ દર્શન કરવા લાયક થઈ. હો હે હરિ, આપે વારંવાર અનંત અવતારો ધાર્યા છે, અનંત દૈત્યોને માર્યા છે, પણ તે મેં ક્યારેય દેખ્યું નહોતું. એટલે મનમાં એમ રહેતું હતું કે આપે કઈ રીતે દૈત્યોને માર્યા હશે. આ જવાબ મળી ગયો. આ વખતે આપે એ રીત દેખાડી અને મારો મનોરથ પૂરો કર્યો, એમ કે આવી લીલા કરતા હતા મહારાજ. ક્યારેક તો હરિ ઉદાસી થઈ બેસે કૃષ્ણ દિનેશ, ન બોલતા થકા નાથજી ચાલી નિસરે મુનીશ. ક્યારેક પ્રભુ ઉદાસ થઈ જતા હતા. આ એમની નાનપણની આદત હતી, રિસાઈ જતા હતા, ઘરેથી ક્યાંક જતા રહેતા હતા. પણ આ તો પરમેશ્વરની લીલા છે. જ્યારે જ્યારે મહારાજ ઉદાસી થયા, ક્યાંક ગયા, એમાં ઘણાના કલ્યાણ થયા. વાલા ભક્તો, એકવાર મહારાજ રિસાઈને ગઢપુરથી નીકળી ગયા. ગઢપુરની ઉપર એક સુખપુર ગામ છે, ત્યાં ગયા. હવે મહારાજ રિસાણા, એનું કારણ એ હતું કે વિવાહ ગાળો હતો, વિવાહ ટાણો, એટલે જ્યાં ત્યાં લગ્ન ગાળો હોવાથી બધે લગ્ન થાય ને લોકો લગ્નમાં બેફામ ગમે એવા ગીત ગાય, ફટાણા ગાય અને નર નારીઓ બધા બેફામ રીતે વર્તે એટલે કંટાળ્યા. સુખપુરમાં ગયા, ન્યાય હરિભગત પટેલ હતા એને ઘરે ઉતર્યા અને બરોબર ન્યાજ વિવાહ, અને ત્યાંય સામે સામે બઘડાટી બોલાવે બધી બાયું જેમ આવે એમ ગાય બધું, અને એવા કંટાળ્યા ને તે ન્યાથી નાઠા. ત્યારે હરિભગત બધા આડા ફેર્યા અને મહારાજને વિનવા કે આવું બધું કરોમાં તમે ભગવાન છો ને મનાવ્યા, ને પછી પાછા ગઢડે આવ્યા ને સમજાવીને રાખ્યા. ને પછી મહારાજ કે પણ આવું બધું મને ગમતું નથી, ઠીક છે હવે જગતના જીવ તો કે એવા જ હોય મહારાજ, હવે એનું ક્યાં જોવો છો. મહારાજ કે જગતના જીવનું જ આવવા દો, પણ તમે જે જે અમારા આશીર્વાદ થયા છો એણે કોઈ આવું કરવું નહીં, અમને આવું નહીં ગમતું, તમે આવું કોઈ ન કરશો, લાવો બધાને એક કાગળ લખીએ. પછી કાગળ લખ્યો. વડતાલ ભક્ત ચિંતામણીની કથામાં હું આ ચરિત્ર સારી રીતે કહીશ, બધા ન્યા આવજો. પછી કાગળ લખાય, સંતોને આજ્ઞા કરી કે તમે લગ્નના જે ધોળ બધા છે, લગ્નમાં જે રીતે જે ઢાળ રાગમાં બાયું લગ્નના ગીત ગાય, એ જ રાગ ઢાળમાં તમે ભગવાનના કીર્તનોની રચના કરો. કેમ જે એ ઢાળ તાલ રાગ બધાના કંઠે વણાયેલા છે એટલે તરત જ બધાને એ ગાતા આવડશે અને ગમશે અને કંઠે થઈ જશે અને બધા એ પ્રમાણે ગાશે. પછી રૂકમણી વિવાહ વગેરે પદો એવા બધા બનાવ્યા. મહારાજે આજ્ઞા કરી કે હવે અમારા સત્સંગીઓએ પોતાના દીકરા દીકરીના લગ્નમાં પણ ભગવાનના જ કીર્તનો ગાવા. આવું થયું. એકવાર મહારાજ રાતે જાગીને વિસનગર જતા રહ્યા. બ્રહ્મચારી જાગી ગયા, મહારાજ બહુ આઘા નહીં ગયેલા, અને પછી બ્રહ્મચારી મહારાજને જાતા ભાળી ગયા એટલે મહારાજે કીધું પાછો વળ. બ્રહ્મચારી કે પાછો ન વળું, જ્યાં કાયા ત્યાં છાયા, હું તમારી છાયા. અને મહારાજે મોટા મોટા પાણા લીધા, માંડ્યા ઘા કરવા કે તોડી નાખવું પાછો ન વળતો. બ્રહ્મચારી કે છાયાને અહીં રહ્યા વગેરે છૂટક્યો નથી, નકર હાવ જાય. બ્રહ્મચારી મહારાજને છોડે, મરી જાઓ તોય ભલે પાછો ન વળું. પછી વિસનગર ગયા અને ત્યાં હરિભગતને ત્યાંના સુબાઈએ જે જેલમાં પૂર્યા હતા તડકે બેહારતો હતો એ બધાને છોડાય. આવું એકવાર મહારાજ મેથાણવીએ ગયા હતા એકલા. ત્યાં કાકાભાઈ પૂજાભાઈ જીજીબાને બહુ દુઃખ આવેલું. કેમ જે મહારાજે એમને ચોખ્ખું કીધું હતું કે 29 કાળ પડશે, તમે ઘોડાને ઢોઢ ઢાંકર વધારાને વેચી દેજો, અન્ન સંગ્રહ કરજો. પણ કાંઈ મનાણેલું નહીં, પછી ફાંફા પડી ગયા. પછી એકલા મહારાજ ત્યાં ગયા, ગામને પાદરી બેઠા, એમાં કોક નીકળ્યું, એને કહ્યું કે જાઓ કાકાભાઈને સમાચાર આપજો કે તમારા વાલા હગા આવ્યા છે, અહીં પાદર તળાવે બેઠા છે. પછી એણે વિચાર્યું કે વાલા હગા કોણ છે, આપણા વાલા હગા મહારાજ સિવાય કોઈ નથી, ભાઈ બહેને વિચાર્યું. પછી મહારાજને જઈને લઈ આવ્યા. પછી બહુ રોયા મહારાજના પગ પકડી કે મહારાજ ખાવાનું નથી, મહારાજ એટલે આવ્યો છું, એકલો આવ્યો છું. પછી જેતલપુર રામસ્વામી હતા એને કાગળ લખાયો, અનાજ મગાવીને આપ્યું, કોઠારમાં ભરાયું, આવું બધું રક્ષા કરી. એકલા વૈયા ગયા હતા ભક્તની રક્ષા કરવા. એકવાર મહારાજ લીમલી એકલા વૈયા ગયા હતા સગરામીને ઘરે, એને રાજી કરવા એના કુબામ જઈને હંતાણા. સમજ્યા, બ્રહ્માનંદ સ્વામીએ ખોળી કાઢ્યા, ડોશીનો ડ્રેસ પહેરેલો મહારાજ. હા, બ્રહ્માનંદ સ્વામી ગયેલા. પછી ઓલા સગરામને મહારાજે કહેલું કોઈને બોલવાનું નહીં, એમાં કુબામાંથી 3 બાયું નીકળી લુગડા પહેરેલી, હો ગમર ગમર ઘા કરો ને માથે ઓઢણો. તે બ્રહ્માનંદ સ્વામી કહેલે, આગલી કોની છે, તો કે મારી કરવાળી. તા પાછલી, તો કે મારા ભાઈની. તો કે વચલી, તો કે બોલોમાં. એ ઘરવાળી નહીં, બધાનો ઘરવાળો છે. કે પછી બ્રહ્માનંદ સ્વામી દોડીને સીધું મહારાજનું ઓઢણું પકડીને ખેંચી નાખ્યું. એટલે આવી બધી મહારાજની લીલા, અપરંપાર મનુષ્ય ચરિત્રો છે જે આપણને સુખ આપનારા છે. એકવાર મહારાજ તેરાથી બધાને હુતા મૂકીને નીકળી ગયા, તે દરિયે ચડ્યા, ઉભે દરિયે ખાડીમાં પાણી ઉપર હાલ્યા ગયા, ખબર નહીં ક્યાં જવું છે. તે અડધે દરિયે ગયા પાણી ઉપર હાલતા હાલતા, અને પ્રકાશ પ્રકાશ થાય, એક જણાને દેખાણેલો. પછી મનમાં એવો વિચાર થયો કે મારે આમ ભયું ન જવાય, મારા આશ્રિત બધા દુઃખી થઈ જશે. પછી અડધે દરિયેથી પાછા આવ્યા. આવું બન્યું હતું. એકવાર કચ્છમાંથી એકલા નીકળી ગયા અને હળવદમાં આવ્યા. હળવદમાં અદ્ભુત લીલા કરી છે. આ બધી લીલા તમને મેં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કથામાં સંભળાવેલી છે જ. યાદ કરો, ક્યારેક શત્રુના ભય થકી મન બીતા ભાગી જાય, ક્યારેક હરિ ધીરજ ધરી શત્રુની હામા થાય. ક્યારેક શત્રુથી ડરે બહુ ને મહારાજ ભાગવા માંડે. કરિયાણામાં મહારાજ બીવા માંડ્યા, સમજ્યા? મીણબાને કહે છે, બાબો સાહેબ આપ્યો છે ને, અમને મારશે ને અમારે ભાગી જવું છે. મીણબા કે, એમ બીવોમાં અમે છીએ ને. તો કે, ના ના, તમે બાયું હું કામન્યું કે નડો ઉલટાન્યું, મને કાંઈક હંગરો કે બાબો સાહેબ આવ્યો છે. પછી ખબર છે ને પટારામ હંગર્યા. મહારાજ કે, આમાંથી ઉઘાડે તો ભાળી જાય, ઉપર ગાડલા ગોદડા નાખી દો. પછી ઉપર ગાડલા ગોદડા નાખ્યા, 20-25 ડોશીઓને માંડ મીણબાએ સત્સંગ કરાવ્યો હતો. એ ડોશીઓ ગુજબુજ કરવા માંડ્યા, રાયબન ભગવાન બીકણ, આવત કંઈ ભગવાન હતા છે? ઉપર ગાડલા ગોદડા ભરી દીધા, હેઠે મહારાજ. અને માલકોર ધ્રુજે બાબા સાહેબની બીકેતે આખો પટારો ધંધણે. અને ઓલી ડોશ્યું કે, અરર કેટલો બીવે જોત ખરા, આખો પટારો ધંધણાવે છે. અને મીણબાઈ આંખ કાઢ્યો કે, મૂર્ખીઓ, લાય તને અંદર પૂરું, આખો પટારો ધંધણા એટલે કેમ ધંધણે છે? આ તમારો બાપ ભગવાન છે, એના ચરિત્રમાં જ દેખાય આવે. આમને મનુજ થવું છે પણ થાતા આવડે જ નહીં, જો આખો પટારો અલબલાવે. પછી મહારાજને મીણબા કે, મહારાજ આ બધું હું આદર્યો છે? તો કેમ? તાકે આખો પટારો ધંધણે છો, એટલે બાબાને ખબર ન પડી જાય આમાં તમે હંતાણા છો? એ તાકે આ એ મને હાંભર્યો નહીં. બારા નીકળો મહારાજને કે, તો કહો ગોદડા લ્યો હલો. પછી ગોદડાને ગાડલા બધું કાઢી નાખ્યું, મહારાજને બહાર કાઢ્યા. અને પછી મીણબા કે, મહારાજ તમે તમારું ભગવાન પણ ભૂલી ગયા છો, બોલો તમને ખબર નથી તમે અક્ષરધામના અધિપતિ છો, પુરુષોત્તમ નારાયણ છો, યાદ કરો. મહારાજ કે, હા હારું કર્યો તમે યાદી આપી, કે હું તો પુરુષોત્તમ નારાયણ છું, તારી જાતનો બાબો ફાબો કોણ છે કે? હાલ આવી બધી લીલા કરી. પછી ફળિયામ બેઠા સભા કરી. મીણબા શું કે ખબર છે? મહારાજ તમારે પ્રતાપે તો બાબા ફાબાને અમે ઠેકાણે પાડી દઈએ, તો તમારી તો શી વાત છે કે? આવા ચરિત્ર કરતા. એકવાર ગઢપુરમાં મહારાજ ડરવા માંડ્યા, સમજ્યા? બીવે એમાં સોમભાઈ આવ્યો, આ કેળે હાડલો બાંધી, વાળ બધા છૂટા મૂક્યા ને હાથમાં લીધું, હાંભેલું. મહારાજ કોની બીક તમને લાગે? તોડી નાખું હું, હાલો મારી આરે. કે મહારાજ કે, હું કહો છો ભાઈ, તમારે પ્રતાપે દીકરો માં કાળ આવે તો ટીપી નાખી કે અમે. મહારાજ કે, વાહ, આ તો મને ખબર જ નહીં મારા પ્રતાપે તમારામાં એટલું બધું જોર છે, તો મારામાં હોય જ કે? લાવો ઢાલ તરવાય. ને પછી ઢાલ તરવાય ને ધનુષ ને બધું ધારણ કર્યું મહારાજે. આવું બધું કરતા હતા, છે ને અદભુત. પણ વાલા ભક્તો, આ બધું આવું કરે ને એનો પૂરો નિશ્ચય હોય ને એને ફાવે, બીજા બધાને ન ફાવે, તકલીફ પડી જાય. એકવાર તો સંન્યાસી થયા હતા, ખબર તમને? અરે એની વાત જવા દે, એ તો દાંત કાઢીને ગોટો વળી જાય એવું. સંન્યાસ લેવો જ કે અમારે, તો પાછલો શેડો કાઢી નાખ્યો, ગોળ 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 ધોત્યું પહેલી દઉં, એટલે ભારે સંન્યાસી થયા. પછી સંન્યાસીને કાંઈ રાંધાય બંધાય નહીં ને, ભિક્ષા માગવાની. પછી કે, ભિક્ષા ક્યાં માગશો? તો કે, અહીંયા દરબારમાં, બીજે ક્યાં માગે? સમજ્યા? પછી દરબારમાં ભિક્ષા માગવા આવ્યા, એટલે મોટી બાન લાડુબા કે, ઓહો હો મહારાજ તમે તો સંન્યાસી થયા, દર્શન સારું કર્યું દીધા, લ્યો ભિક્ષાને બાને. એ કે, મારે બે ચાર છોકરા ને, બે ચાર છોકરા મોટી બાને, એટલે આ બધું છે ને બહુ શુદ્ધિ ન હોય, એટલે તમે હવે સંન્યાસી થયા ને, પછી તમારે કોકને ઘરે ભિક્ષા માગવા જવાનું ને, ત્યાં બાઈઓ છે તે ચોખા હાથ કરીને બધું સોળે રાંધીને બેઠી હશે ને. મહારાજ કે, આ બધું હું આદર્યું? કારણ કે આ તો તમને વાત કરીએ છીએ. મહારાજ કે, ન્યા કેવું હોય? તો કે, ન્યા તો છે ને વાલીઓ જાડે ગયો હોય, ન્યા માખ્યું બેહતી હોય, ની માખ્યું પછી રોટલા ઉપર બેહતી હોય, એક જણો પાછો ફળિયામ કહેતો હોય, બા પાછી રોટલા કરતી કરતી ઉપડે, સમજ્યા? બાવડું પકડીને લાવે ધારે ને, પછી ભાઈ એ બધું, પછી એ નાની આમ હાથ ધોઈ નાખે ને, એ પાછી આવીને રોટલા મળવા માંડે ને, પછી એ તમને ભિક્ષામાં આપશે, કેમ મજા આવશે ને? મહારાજ કે, આપણે સંન્યાસી થવું નહીં, આમના મારા આજ સંન્યાસીનો વેચ કાઢી નાખ્યો. ભારે સંન્યાસી થયા હતા, બહુ સારા, હા એવા સંન્યાસી બનેલા ને એની વાત જવા દે. આ તો મેં ટૂંકમાં કીધું, સંન્યાસી થયા ને તો કે મને પત્ર તુંબડું આપો એમ. એટલે બધા પતર તુંબડું લેવા જાય ત્યાં નિષ્કળાનંદ સ્વામીએ તુંબડી આપી, સમજ્યા? તે વૈરાગીની તુંબડી, મોઢું છે ત્રાહું. એટલે કોક કે મહારાજ આ તુંબડી તો બાંગી છે, ત્રાહી છે. મહારાજ કે તુંબડી ત્રાહી છે, થોડી ધાર ત્રાહી થાય છે કે, બરોબર છે કે? આવા ચરિત્ર કરે મહારાજ. વાલા ભક્તો એકવાર ભુજમાં મહારાજ એવું ચરિત્ર કર્યું, બહુ બીના. અને પછી પાછા હામાં થાય, ક્યારેક શ્યામ સવારમાં વાલો ઉઠી વાડીએ જાય, ઘોડે બેસી ક્યારે શ્રીહરિ ક્યારે પગપાલા મુનિ રાય. સવારમાં ઉઠીને મહારાજ વાડીએ જાય, ક્યારેક પગે હાલીને જાય, ક્યારેક ઘોડે બેસીને જાય, ક્યારેક બધાને સાથે લઈને જાય, ક્યારેક એકલા આવ્યા જાય. નિજ સેવક જન વિટાણા થકા આવે સભાની મોજાર, પાર્ષદ ભીમજી ભગત લખે. ક્યારેક પોતાના સખાઓ સાથે વિટાણા થકા સભામાં આવે, દર્શન આપે દાસને એવા છે ધર્મ કુમાર, જોડે રાખી પાર્ષદને દોડાવે છે દયાળ. ક્યારેક એવું કે પાર્ષદને, હાલો જોઈ બે જણા દોડો, બેન દોડાવે, પહેલો પહોંચે તેને હાર આપે જોઈ હસે કૃષ્ણ કૃપાળ. પહેલો પહોંચે ને હાર પહેરાવે ને મહારાજ દાંત કાઢે. ક્યારેક તો દરબારમાં ચોક વસે આવી ચિત ચોર, જ્યારે કોરે નિહાળે ધીરા રહી ધર્મ કિશોર. ક્યારેક દરબારના ચોકમાં આવે અને પછી ચારેય બાજુ ધીમેરીને જોયા કરે. આ ભગતે ભાડ્યું છે આવું, એટલે એ લખે છે. પૂર્વ પશ્ચિમ ઉત્તરાદિઓ અશરીએ અલબેલ, સભા કરી બેસે હરી આપે દર્શન સુંદર સેલ. જેને જોતા રે જાય જગ આસક્તિ, જ્ઞાન વૈરાગ્ય રે ધર્મ સહિત જે ભક્તિ. વાલા ભક્તો, ત્રીજા પદની બીજી કડી આવ્યા આપણે, મનુષ્ય લીલાની પૂરી થઈ. જે પરમેશ્વરને જોતાની સાથે જગતની આસક્તિ નાશ થઈ જાય છે એના ઉપર આપણે વાત કરવી છે. પછી જ્ઞાન વૈરાગ ને ધર્મ સહિત જે ભક્તિ તે સંબંધી રે વાર્તા કરતા ભારી આગળ લેવું. મોડાસરીની એક બહુ વાત સારી છે અને મને બહુ ગમે છે. શું મહારાજનું પુરુષોત્તમપણું છે, ગજબનું છે. મોડાસર ગામમાં અદ્ભુત એક ઘટના થયેલી. મહારાજ કરજીસણમાં જન્માષ્ટમીનો સમયો કરવા ગયા હતા, પછી સમયો પૂરો કરીને ત્યાંથી ચાલ્યા. તે ગામ ધોળકા પાસે એક મોડાસર કરીને ગામ છે, ત્યાં પધાર્યા. ત્યાં એક બ્રહ્મજ્ઞાની ગરાસણી બાઈ હતી, બ્રહ્મજ્ઞાની હતી. એના ફળિયામાં મહારાજ ઉતર્યા અને ગાડા ઉપર હૂતા છે ને, અલૌકિક વાત. એને ફળિયામાં ગાડું છોડેલું ને, ગાડા પર હૂતા અને બે કોરે ભગુજી અને જેસાજી મસરિયા ઉડાડતા હતા. મચ્છરિયા બહુ હશે, એ બે જણા મચ્છરિયા ઉડાડે, ફળિયામાં મહારાજ ગાડા પર સૂતા છે અને હૂતા હૂતા પાછા વાતો કરતા હતા બોલ્યા બેને. એ વાતો પેલી ગરાસણી બાઈએ સાંભળી. વાતો સાંભળીને ગરાસણી બાઈનું ચિત્ત ખેંચાણું, એટલે એ ત્યાં આવી. ત્યાં આવીને કે, હે મહારાજ, તમે વચન તો અમૃત સરખા સુંદર બોલો છો, પણ તમારા મુખના દર્શન નથી થતા. એમ કહી અને દીવો લઈ આવી. દીવો લાવીને મહારાજના મુખારવિંદની આગળ ગરાસણી બાઈએ દીવો રાખ્યો અને મહારાજના મુખારવિંદના દર્શન કરવા માંડી. તે મહારાજનું મુખડું જોતા જોતા એના હૃદયમાં જે આનંદ થયો, પ્રેમ થયો, એટલો બધો પ્રેમ થયો કે ત્યાં જ બાઈ ભાવ સમાધિમાં જતી રહી. હાથમાંથી દીવો પડી ગયો અને એમ નામ ઊભી ઊભી સ્થિર થઈ ગઈ. તે વાલા ભક્તો, એક બે કલાક નહીં, હમી હાંજની ઊભી તી હવારો હવાર એમનામ ઊભી રહી. કેવા હશે એ મહારાજ, કેવું હશે એનું મુખ. હવારો હવાર સ્થિર થઈ ગઈ ને એમના ઊભી રહી, કહેતા એના અંતરમાં મહારાજની મૂર્તિ દેખાણી અને એને જોયા જ કરે છે એમને ઊભી ઊભી. જિંદગી જબ તક રહેગી ફુરસદ મિલેગી ન કામ સે, કુછ તો એસા સમય નિકાલો પ્યાર હો જાય ઘનશ્યામ સે. મરી જવાના આમનામ સંસારનું કૂટણું કૂટી કૂટીને मेरे भाई कुछ ऐसा कर लो। आ ब्रह्मज्ञानी बाई ने भगवान में एटलो प्रेम थई गयो एनु कारण ये हतु कि ये पात्र थती। परमेश्वर में प्रेम थवानु पात्र एटले ब्रह्म रूप थाव। देह रूप थी भगवान में प्रेम करी शकातो नथी केम जे भगवान दिव्य मूर्ति छे अने देहनो लोचो गंधारो साथे राखीने दिव्य मूर्ति पुरुषोत्तमनी साथे जोड़ावू शक्य नथी। भाई ब्रह्मरूप हती, सुखदेवजी ब्रह्मरूप हता અને વ્યાસ ભગવાને પહેલાને શ્લોકો શીખવાડી ભાગવતને એમની આગળ ગાયા તો બ્રહ્મમાંથી નીકળી ગયા અને પરબ્રહ્મમાં જોડાઈ ગયા। એવું જ આ બાઈને થયું, બ્રહ્મસ્થિતિમાં નીકળીને પરબ્રહ્મ પુરુષોત્તમમાં એવી જોડાઈ ગઈ। કુકડા બોલ્યા હવારે કુકડા, ત્યારે મહારાજ કે કુકડા બોલ્યા, હવે હાલો કુકડા બોલ્યા, ત્યારે એ બાઈ સમાધિમાં જાગી અને જાગીને કે હે મહારાજ, હે મારા નાથ, હવે ક્યારે દર્શન થશે। એવી પ્રેમ વિભોર થઈ ગળગળા અવાજે બોલી કે હવે ક્યારે દર્શન થશે। ત્યારે મહારાજ કે ચિંતા કરશો નહીં, જ્યારે સંભાળશો ત્યારે અંતરમાં દર્શન આપશો, જાઓ। થઈ ગયું ને કામ? ત્યારે કોને? એટલા માટે જ મોડાસર ગયા હતા। જે જે જીવ પવિત્ર હોય પરમેશ્વરને પામવા માગતા હોય ત્યાં ત્યાં મહારાજ કોઈને કોઈ નિમિત્ત લઈને જાતા, એને ઘરે ઉતરતા, એના ફળિયામાં હૂતા ને એનું કામ કરી દેતા। આવી એમની અદ્ભુત કળા હતી અને એટલે સંતો લખે છે, જેને જોતા રે જાય જગ આશક્તિ। જ્ઞાન વૈરાગ્ય રે ધર્મ સહિત જે ભક્તિ આ બાઈની તમામ જે કાંઈ કસરો હશે, ખામી હશે, આસક્તિ હશે, ગેરસમજણ હશે, એ બધું જ મહારાજને જોતાની સાથે ખતમ થઈ ગયું। ભાઈ ભગવાનને પામી ગઈ। વિચાર તો કરો, જ્યારે ઈચ્છે ત્યારે મહારાજનું દર્શન એને થાય, જ્યારે ઈચ્છે ત્યારે, દીમા હો વાર ઈચ્છે તો હો વાર મહારાજ એને દર્શન દે, આટલી ઉચ્ચ કક્ષા એને મહારાજે આપી દીધી છે। સમજવા જેવું, આનો અર્થ પણ એ જ થાય છે કે ભગવાન શ્રી હરિને કોઈને દર્શન દેવાની ક્યાં ના છે, પાત્ર થવાની જરૂર છે, પ્રેમ વધારવાની જરૂર છે, વેમ ઘટાડવાની જરૂર છે। આપણે પાત્ર થઈએ તો મહારાજ આપણી સાથે જ છે, અંતરમાં સાક્ષાત પ્રગટપણે બિરાજમાન છે, એને દેખાવામાં અનુભવવામાં કોઈ તકલીફ નથી। પણ પાત્ર ન હોઈએ અને મહારાજ જો દર્શન દે તો આપણે બહેકી જઈએ ને આપણું બગડી જાય, માટે આપણું બગડે નહીં એટલે મહારાજ નથી દેખાતા છે, હારે આપણામાં જ છે। પાત્ર થઈએ એટલી જ રાહ જોઈને મહારાજ બેઠા છે કે આ પાત્ર થાય, પવિત્ર થાય એટલે મારે એને અખંડ મારી મૂર્તિનું દર્શન દેવું, એને આનંદ દેવો। એક અદ્ભુત ચરિત્ર છે, જેને જોતા રે જાય જગ આશક્તિ, એના ઉપર અભયરામની માનું, વાડાસિનોરનો અભયરામ છે। સાંભળજો, તમને બહુ આનંદ આવશે ભક્તો, મને બહુ મજા આવેલી આને વાંચતા વાંચતા। ગામ વાડાસિનોરમાં અભયરામ નામે એક હરિભગત હતો, શ્રીજી મહારાજનો સત્સંગ એને થયેલો। તે મહારાજના દર્શન કરવા મહારાજ જ્યાં હોય ત્યાં જાતો અને બહુ ભાવથી મહારાજના દર્શન કરતો, અને પછી ઘેર જઈને એની માતાને એવું કહેતો, માં માં સ્વામિનારાયણ ભગવાન છે, માં હું મહારાજને દર્શને ગયો તો, મહારાજે સમાધિ કરાવી હતી ને ત્યાં આવું હતું ને તેવું હતું, બા મહારાજ તો ભગવાન છે। ત્યારે એની માં એવું બોલતી કે અભયરામ કાં તો સ્વામિનારાયણ ભગવાન નથી અને કાં તો તે સ્વામિનારાયણને ભગવાન જાણ્યા નથી, માં આવું કેમ બોલે છો? બેટા, જો સ્વામિનારાયણ ભગવાન હોય અને તે એને ભગવાન જાણ્યા હોય તો એને મેલીને તું આંશી દોડ્યો આવેશ, અહીં શું લેવાનું છે? ભગવાન હોય તો ભગવાનને મૂકીને તું અહીં શું વાડાસિનોર મારી પાસે દોડીને આવ્યો આવેશ? કે કાં તો સ્વામિનારાયણ ભગવાન નહીં, કાં તો તે ભગવાન ઓળખ્યા નહીં, દીકરા સ્વામિનારાયણ ભગવાન હોય ને અને જો હું એને જોઉં ને, આ લોકમાં રે એ તારી માં નહીં કહેશે। બોલો, ભગવાન મળે પછી ભગવાન ભેળો જીવ એકાકાર થઈ જ જવો પડે, કહેશે તો ભગવાનને જાણ્યા કહેવાય, વાતો કરી કરી કરશે મોટી મોટી, સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન, શું ભગવાન છે? ભગવાન હોય તો અહીં શું કમાયો? કેવી જોરદાર એ મહિલા હશે, તમે કલ્પના તો કરો, એના પાવરની કલ્પના કરો. એણે સ્વામિનારાયણ ભાળ્યા નથી, સ્વામિનારાયણનો નિશ્ચય પણ નથી, પણ એનો છોકરો સ્વામિનારાયણની વાત કરે ને ડોશી આવું બોલે. આમ રોજ સંવાદ થાય. જ્યારે જ્યારે પહેલો ક્યાંક મહારાજના દર્શન કરીને આવીને વાત કરે અને ડોશી આવું જ બોલે, આમ મા દીકરાને સંવાદ ચાલ્યા કરે. દિવસ પછી દિવસ જાય છે, એમાં એક દિવસ એવો આવ્યો, એ અભયરામ વાડાસિનોરથી ભગવાન વડતાલ પધાર્યા છે એવું જાણીને મહારાજના દર્શન કરવા માટે વડતાલ આવ્યો. મહારાજના દર્શન કર્યા, આનંદનો કોઈ પાર ન રહ્યો, કેમ જે એમને પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય હતો. ત્યારે અભયરામના મનમાં એવો સંકલ્પ થયો કે મારી બા અત્યારે પીજમાં મારે મોહાળ આવ્યા છે, પીજ વડતાલથી નજીક થાય, એ ગામના ડોશીમાં હતા, એટલે અભયરામને મોહાળ થાય મામાનું ગામ, ને મામાનું ગામે એની બા આવેલા. અભયરામને એમ થયું કે મારી માતાને તેડી લાવું અને આજ મારી બાને પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન કરાવું. કેદાડાની કે કરે છે, એ ભગવાન હોય તો તું કેમ ઘરે આવે છે, માટે એ ભગવાન ન હોય. આજ મારી માને બતાવી દો, જો ભગવાન છે ને એમ વિચાર કરીને વડતાલથી અભયરામ પીજ ગયો, મામાને ગામ, અને પોતાની માતાને તેડીને મહારાજના દર્શન કરાવવા માટે વડતાલ લઈ આવ્યો. અને ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં બેઠા છે અને એના દીકરાએ કહ્યું કે માં આ પુરુષોત્તમ નારાયણ બેઠા. અને ડોશી માએ ભગવાન સ્વામિનારાયણને જોયા અને કહ્યું, દીકરા આ પુરુષોત્તમ છે ને માં? હા બેટા, આ ભગવાન છે, 100% તારી વાત સાચી. હા હા હા, તો મહારાજ છે, આ તો ભગવાન છે. ડોશીમાં સ્થિર થઈ ગયા કે આ તો ભગવાન છે, આ તો પુરુષોત્તમ નારાયણ છે. એમને હજડો ત્યારે અભિરામ કે માં હલો હવે ઉતારે, પણ ડોશી તો હલે સલે નહીં, ભગવાન ભગવાન. પછી દીકરો ડોશીમાને ઉતારી લઈ ગયો અને ઉતારી લઈ ગયો, એ ભેગો તાવ આવ્યો. ડોશીમાં કે બેટા અભયરામ મહારાજ ક્યાં છે? તો કે મહારાજ તો મંદિરે છે બેટા, મને મહારાજના દર્શન કરાવીને. પણ કે માં એ તો ત્યાં છે. કે બેટા જાને બોલાઈ આવીને મહારાજને વિનંતી કરને. કે પણ માં મહારાજ આવશે? કે બેટા કેમ ન આવે, હું એની ભગત છું. કેટલી વાર થઈ અને મહારાજના નીચે થયો અને વાર કેટલી થઈ, જુજ ક્ષણો થઈશ. છોકરો અભયરામ મહારાજ પાસે આવ્યો, મહારાજને હાથ જોડીને કહે છે, મહારાજ મારી બાને તાવ આવ્યો છે, ઉતારે હુવાડીનો આવ્યો છું, અને મારી બા આપના દર્શન ઈચ્છે છે. મહારાજ મારે કહેવાય નહીં, તમને પધારશો? મહારાજ કે કેમ નહીં અભયરામ, આવું કેમ બોલ્યો? હાલ ભગવાન છે ને, મોરે અભયરામ અને વાહે મહારાજ આવ્યા ઉતારે. ડોશીમાં સૂતા છે ત્યાં આવીને મહારાજ ઉભા રહ્યા અને મહારાજના દર્શન કર્યા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિને જોતા ડોશીમાનો રૂમાળે રૂમાળું નાચી ઉઠ્યું. થોડીક વાર મહારાજ ઉભા રહ્યા અને પછી મહારાજ પાછા વળ્યા, અને જેવા મહારાજ પાછા વળીને ચાલ્યા એ ભેગો ડોશીએ દેહ છોડી દીધો, મહારાજની મૂર્તિ જોડે. જેને જોતા રે જાય જગા શક્તિ, વાડાસિનોરની ડોશીમાં અભયરામની માતા. આટલી વારમાં પરમેશ્વર મને પામી ગઈ. બોલો કેટલી એ ડોશીમાં શુદ્ધ છે, કેટલા પાવરફુલ છે. આપણે તો કે દાડાના મહારાજ મહારાજ કરીએ છીએ, કઈ મેળ પડતો નથી. શું એમાં મહારાજનો વાંક છે? કાંઈ મહારાજની ભૂલ છે? બોલો. આપણામાં ઘણા બધા લોચા છે સાહેબ. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા હતા કે મોટા મોટા સાધુઓને અમે જોઈએ છીએ તો એમને પણ જગતની કોરનો કાંઈક લોચો જણાઈ આવે છે. તમે વિચાર કરો કે પુરુષોત્તમ નારાયણ મોટા મોટા કહેવાતા સાધુઓને જોઈને પણ એવું સ્ટેટમેન્ટ કરે છે કે એમને જગતની કોરનો કાંઈક લોચો જણાઈ આવે છે, તો મારા તમારામાં તો લોચા કેટલા મહારાજને દેખાતા હશે. અને એ બધા લોચા મટી જાય તો પુરુષોત્તમને પામતા એક સેકન્ડ થાય એમ નથી. આપણી વારે વાર છે, આપણી ખોટ એમાં આડી આવીને ઉભી રહે છે. ભગવાન તો પોતાની મૂર્તિ દાનમાં દેવા સદૈવ તત્પર બેઠા છે. પાત્ર બનવાની જરૂર છે. બસ જલ્દી આપણે પુરુષોત્તમને ધારણ કરી શકીએ, પુરુષોત્તમનો પ્રેમ દર્શન જીરવી શકીએ, એમનો રાજીપો પચાવી શકીએ, બસ એવા પાત્ર બનીએ. જલ્દી પાત્ર બનીએ તો મહારાજ જલ્દી મળી જાય. જેને જોતા રે જાય જગા શક્તિ. કેવા હશે એ ભગવાન પુરુષોત્તમ, લાગે મનુષ્ય જેવા. પ્રતાપ તો જો, આવા એક બે ચરિત્ર નથી, આવા અનંત અપાર ચરિત્રો છે. અમદાવાદ દેશમાં એક સહકાર પર કરીને ગામ છે, ત્યાં મુક્તાનંદ સ્વામી આદિ 50 સાધુની સાથે શ્રીજી મહારાજ પધાર્યા હતા. ચરિત્ર ઘણું બધું લાંબુ છે, હું ટૂંકમાં આટોપું છું. તે ગામના ચોરામાં જઈને ઉતારો કર્યો અને તે ગામમાં રહેલા મુમુક્ષુ જનોને શ્રીહરિજીની અને સ્વામીની વાતો સાંભળીને સ્વામિનારાયણ ભગવાનને હાથેથી વર્તમાન લઈને કંઠી પહેરીને સત્સંગ થયો. મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળી, મહારાજની સાંભળી અને ઘણા લોકોએ સત્સંગ કર્યો અને પ્રત્યક્ષ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીનું ભજન કરવા લાગ્યા. જ્યારે શ્રીજી મહારાજ તે ગામથી ચાલતા થયા ત્યારે બે વાણિયાના યુવાન દીકરાઓ મહારાજની પાછળ પાછળ ચાલી નીકળ્યા. એ મૂર્તિને જોઈને એને મૂર્તિ જ આખી ચમત્કારિક લાગી. ઘરબાર પરિવારનો ત્યાગ કરી અને બંને વાણિયાઓ ભગવાન પુરુષોત્તમની સાથે ચાલ્યા. ભગવાન કહે છે પધારો, અને મહારાજે તરત જ બે વાણિયાને સાધુ કરી નાખ્યા. જે ઘરમાં હતા, પરિવાર સાથે રહેતા હતા, વેપાર ધંધો કરતા હતા, મહારાજને જોઈને સીધા ઘરબાર છોડીને હાલી નીકળ્યા. એટલે આ તે કઈ રીતે થતું હશે. અને ભગવાન સ્વામિનારાયણે તરત બેને સાધુ કર્યા. એકનું નામ ભૂરી પ્રભાનંદ સ્વામી પાડ્યું અને બીજાનું નામ પરમાનંદ સ્વામી પાડ્યું. એવા નામ પાડીને મહારાજે સદા પોતાની સાથે સંતો ભેળા રાખ્યા. આમ તડાકામ કલ્યાણ કરી નાખ્યું. જેને જોતા રે જાય જગા શક્તિ. આવા હતા એ પુરુષોત્તમ. એને ઓળખતા હોય એનું કામ થાય. આપણે હજી જેવા જોઈએ એવા મહારાજને ઓળખતા નથી, દેખીએ છીએ ઓળખતા નથી. તે વાત તો મહારાજે મધ્યના 13માં ન કરી. એ મૂર્તિને તો તમે પણ દેખો છો, પણ જેમ છે એમ તમારા જાણ્યામાં આવતું નથી. અને જે દિવસે જેમ છે એમ એ સ્વરૂપ તમારા ઓળખ્યામાં આવશે તે દિવસે તમારે પણ પંચ વિષયમાંથી આસક્તિ ટાળવામાં જરાય પ્રયાસ નહીં પડે. સહેજે જ સમગ્ર પંચ વિષયને દુનિયા તુચ્છ થઈ જશે. જે દી ઓળખ્યામાં આવશે તે દી. આટલી કથા પારાયણ ચરિત્રો બધું કર્યું તેમ છતાંય હજી મહારાજને જેવા ઓળખવા જોઈએ, જાણવા જોઈએ એવા આપણે ઓળખ્યા જાણ્યા નથી. નહીતર અભયરામની માતા જેવું થાય, આ બે વાણિયાને થયું એવું થાય, ઓલી બ્રહ્મજ્ઞાની મોડાસરની ડોશીને જેવું થયું ને એવું એ જ ઘડીએ થઈને ઊભું રહે. ઓળખી જ થાય છે એવો મહિમા આપણને. બોલો, મોડાસરની ગરાસણી બાઈને મહારાજનો જે મહિમા એવો હશે? અભયરામની માતાને પુરુષોત્તમનો મહિમા એવો હશે? આ બે વાણિયાને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા એવા મને તમને ઓળખાણા છે? કલ્પના કરો તો ખબર પડે. જેને જોતા રે જાય જગા શક્તિ. વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ આંબલે જઈને નિત્ય સભા કરતા. મહારાજ વેદિકા ઉપર રહેલી પાટ ઉપર બેસતા. મહારાજની દક્ષિણ તરફ સંતો બેસતા અને ઉત્તર તરફ પુરુષો બેસતા અને સૌ શ્રીહરિની સામું રાત આખી જોઈ રહેતા. કેવો મહિમા છે! મહારાજની સામું સામું જોઈ રહેતા. હરિસન્મુખ સબ દેખ રહા તે મૂર્તિ હરિ કી અંતર મેં ઠેરાત. મૂર્તિ મેં પ્રતાપ રહે હે એસા મન મેં મલ રહા એવું કૈસા. શું ચોટ માર્યો! હરિની સન્મુખ જોઈ જ રહેતા જોઈ જ રહેતા, અને મૂર્તિને નેત્ર દ્વારે પોતાના હૃદયમાં ઉતારતા, હૃદયમાં ચોંટાડતા, ઠેરાવતા, અને એ મૂર્તિનો પ્રતાપ એવો છે કે એ મૂર્તિને જો કોઈ પ્રેમથી જોવે ને હૃદયમાં ધારે તો મનમાં મેલ કેવી રીતે ટકી શકે, કે હે કે મનમાં વાસના ઊભી કેવી રીતે રહે જ ને. બસ મહિમા જોઈએ, મહિમા મહિમા મહિમા, ભગવાન શ્રીહરિનો જેવો જોઈએ એવો મહિમા. મહિમા હોય તો કામ થાય. જેને જોતા રે જાય જગા શક્તિ, જ્ઞાન વૈરાગ્ય રે ધર્મ સહિત જે ભક્તિ. એકવાર ભગવાન સ્વામિનારાયણ વડતાલ પધાર્યા હતા, નારાયણગીરી બાવાની મેળીના ગોખમાં આવીને બેઠા. અદભુત વાત છે, માધવદાસજી સ્વામી નિજ કૃતિ શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર નામના ગ્રંથમાં આવું લખે છે, તેમાં જ્ઞાન ભક્તિ સંબંધી વાત બહુ કરી સંત થાય રળિયાત, સાધુ કહે બહુ ભારે વાત આજ થઈ આવી કોઈ દી હાંભળી નહીં. ભગવાન સ્વામિનારાયણે નારાયણગીરી બાવાની મેળીના ગોખમાં બેહીને એવી વાતો કરી, એવી વાતો કરી, એટલે સાધુ બધા કે મહારાજ આજ તો તમે બહુ સારી વાતો કરી, આજ બહુ સરસ વાત થઈ, આવી તો કોઈ દી સાંભળી નહીં. ત્યારે ભગવાન બોલે છે, એ મારે તમારે સાંભળ્યા જેવું છે, હરિ કહે અમે પ્રગટ થયા ત્યાંથી આવી વાત કરતા આવીએ, ત્યાંથી જે દિવસથી અમે પ્રગટ થયા છીએ તે દિવસથી કાયમ આવીને આવી જ વાતો કરતા આવ્યા છીએ, પણ તમારું અંગ રહે નહીં એક વળી વ્યભિચરી જાય છે શેક, માટે જેવી વાત થાય તેવો સ્વભાવ થઈ જાય છે એવો, માટે પુષ્ટિ થતી નથી સોઈ, જેમ કોઈક ઝાડ વાવ્યું હોય તેને એક ઠેકાણે રહેવા દઈએ, પાણી પાઈએ બળ કરે તઈએ, વળી ફૂલ ફળ પણ આવે, પણ જો નવે ઠેકાણે પલટાવે, બેદી બેદી આહી તાહી કરે તે તો ઝાડ વધે નહીં સરે હુકાઈ જાય, તેમ ભગવાનના ભક્તને નેક અંગની દ્રઢતા જોઈએ એક. ઝાડ રોપ્યું હોય અહીંથી અહીં બદલ્યા કરે તો હુકાઈ જાય વધે હે નો, એમ જે માણસ પોતાનું અંગ બદલ્યા કરે, બેદી આવું બધું કરવા માંડે ને ક્યાંક વાત બીજી સાંભળે પાછો એમ મંડાઈ પડે ને એકે વાત પૂરી કરે નહીં, પાંચ દી આંખ ખોદે ને પાંચ દી આંખ ખોદે, બધે પાંચ પાંચ હાથના ખાડા કરે, એકે જગ્યાએ ઊંડું ખોદે નહીં, એકે કૂવામાં પાણી ન થાય, બધા ભાડિયા થાય. એમ ઘણા ભગતને એક અંગની પોતાને પકડ નથી, ડરતા નથી, કરવા જેટલી વાત જ કથામાંથી પકડીને એનો અભ્યાસ એકને એક એમનામ પુનરાવર્તન શરૂ રાખતા નથી. ઘણા નૂતનતા પ્રિય હોય છે, નવું નવું જાણવું, નવું નવું વિચારવું, નવું નવું યુક્તિઓ પોતે અમલમાં લેવીને, પણ બે ચાર દી એમ એ કરતો હોય ત્યાં કાંઈક વળી નવી વાત સાંભળે, નવી યુક્તિ આવે તો વળી પડી મૂકીને પાછો એને અજમાવે, વળી થોડા દી કાંઈક કરતો હોય એમાં વળી એક સારો વિચાર કે સારું વાંચવામાં આવી જાય, ક્યાંકથી સાંભળવામાં આવી જાય, પાછું ઓલું કરતો હોય પડી મૂકીને વળી એ ચડાવે, એમ અહીંથી અહીં અહીંથી અહીં બદલ્યા કરે ઝાડ હુકાઈ જાય. મહારાજ કે અમે જે દિવસથી પ્રગટ્યા દે દિવસથી વાત સારી કરીએ છીએ, પણ તમારે એક અંગની ડટતા નથી, તમારું અંગ ઓળખો અને એ અંગ પ્રમાણેની જે વાત હોય એને પકડીને તમે મંડી પડો સભામાં, તો બધાને પોષણ થાય એવી, બધાના અંગને લાગુ પડે એવી વિવિધ પ્રકારની અનેક વાતો થતી હોય. તમે એ બધી વાતો જે જે આવે એ પ્રમાણે થોડા દી આમ કરો ને થોડા દી આમ કરો, કોઈ દિવસ તમારી કોઈ વાત પકવ નહીં થાય. આવી વાત કરી, આ ખરેખર કામની છે. ઘણા બધા ભક્તોને આવું જ થાય છે, કોઈ એક અંગને ઓળખીને એની ડટતા પ્રમાણેની જે જે વાત આવે એટલી જ પોતે પોતાને માટે સમજીને કરવા માંડે તો ઝટ પાર આવે. માટે વાલા ભક્તો સાવધાન, જેને જોતા રે જાય જગા શક્તિ, જ્ઞાન વૈરાગ્ય રે ધર્મ સહિત જે ભક્તિ. આ રીતે ત્રીજા પદની બીજી કડી પૂરી થઈ. હવે જ્ઞાન વૈરાગ્ય ધર્મ સહિત જે ભક્તિ તે સંબંધી રે વાર્તા કરતા ભારી, એ બે કડી ભેગી થઈને જે વાત મહારાજ કહેવા માગે છે એના ઉપર આપણે વાતો કરીશું. શાસ્ત્રી માધવપ્રિય દાસજી સ્વામી સારોડી, એણે ભગવાન સ્વામિનારાયણની બાબતમાં ત્રણ વાતની તારવણી કાઢી અને એ બહુ સરસ મને ગમી, આપની આગળ રજૂ કરું છું. એક પ્રામાણિકતા, બીજી સાચી સમજણ અને ત્રીજી સાચી ભક્તિ. આવા ત્રણ પ્રકારના સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગીઓના મોટા સમૂહ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે નિર્માણ થયા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણે સદૈવ પ્રામાણિકતા અને સદાચારનું પોષણ કર્યું છે, બહુ એના પર વજન દીધું. પ્રામાણિકતા ધર્મનો પ્રાણ છે, નીતિમત્તા. પ્રામાણિકતા વગરની ધાર્મિકતા પ્રાણ વિનાના હાડ પિંજર જેવી છે. ભક્તિ તો બહુ હારી, પણ નીતિમત્તા પ્રામાણિકતા જે હરિભગતમાં, સાધુમાં, આચાર્યમાં નથી, ત્યાં ભક્તિ હાડ પિંજર જેવી હોય. ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓની ભક્તિધારા કેવી હતી? ગંગા યમુના સરસ્વતીના સંગમ સમાન. એક બાજુ સત્સંગીઓનો એવો વિશાળ વર્ગ હતો કે જે પ્રામાણિક રહીને સીધું સાધુ સરળ જીવન જીવી ભજન સ્મરણ કરી મનુષ્ય જીવનને કૃતાર્થ કરી રહ્યો હતો, પ્રામાણિક ભક્તજનનો સમુદાય. તો બીજો સમુદાય એવો હતો કે જેને આપણે જ્ઞાનીઓ ગણીએ, જ્ઞાનીઓ, જ્ઞાનીઓની હરોળમાં મૂકી શકીએ. અરે, ગામડામાં રહેતા હોય, અભણ જેવા જણાતા હોય, એવા ડોહા ડોહીઓ હોય, છતાં આ જ્ઞાની ભક્તો એવા હતા કે જેમને વાદ વિવાદમાં ભલ ભલા શાસ્ત્રી પુરાણીઓ પંડિતો પણ પહોંચી શકતા નહોતા. વિશેષ વાત તો એ હતી કે એમનું જ્ઞાન પાકડી ગાય જેવું વાંચ્યું નહોતું, અનુભૂતિથી ભરપૂર એમના જ્ઞાનની સુગંધ એમના વાણી અને વર્તન દ્વારા ચારે કોર ફેલાઈ રહી હતી. ત્રીજો એક સમુદાય એવો હતો સ્વામિનારાયણ ભગવાન પાસે કે જે ગહન ધ્યાન અને સમાધિમાં સ્થિતિમાં મગ્ન રહેતો. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ ભક્તો જીવન મુક્ત સ્થિતિને પામ્યા. સામાન્ય રીતે આ ત્રણેય પ્રકારના ભક્ત સમુદાયનું એક વ્યક્તિ દ્વારા એક સાથે પોષણ કરવું એ કપરું કાર્ય છે, ના થાય. ભગવાન સ્વામિનારાયણની રીત અનોખી હતી. એમણે ત્રણેય પ્રકારના વર્ગને એક સાથે અનોખી રીતે પોષતો. ભગવાન સ્વામિનારાયણની ધર્મ ક્રાંતિ માત્ર ઉપરના સ્તરે જ નહોતી, આ ક્રાંતિમાં આધ્યાત્મનું ઊંડાણ પણ ભારોભાર હતું. અષ્ટ સિદ્ધિ કે નવનિધિઓ એમના ભક્તોને લોભાવી શકતી નહોતી. સાહેબ તો માઇક પંચ વિષયને ધન, માલ, ઘર, બંગલા, છોકરા બૈરા શું ધૂળ લોભાવી શકે? અષ્ટ સિદ્ધિ નવ નિધિ પણ એમના મનને ખેંચી ન શકે એવા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. આ બધો પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો હતો. એમની ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિયુક્ત સુદૃઢ જે વાતો હતી, જે જ્ઞાનીય પીરસતા હતા, એને કારણે આ વર્ગ તૈયાર થયો હતો. જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ, તે સંબંધી રે, વાર્તા કરતા ભારી, હરિ સમજાવે રે, નિજ જનને સુખકારી. કેવા? નિજ જનને સુખકારી. મહારાજ બધું સમજાવતા હતા. રોજ મહારાજ કંઈક ને કંઈક એવી વાત કરતા અને એવી સમજણ આપતા કે ભલ ભલા એ વાત સાંભળીને પોતાની ગેરસમજણ છોડી અને સવળે રસ્તે ચાલતા અને ખૂબ ખૂબ ફાયદો માણતા. જુઓ, મહાત્માનંદ સ્વામી એવું લખ્યું છે કે વળી એકવાર મહારાજના દર્શને હું ગયો ને મહારાજ ગામ બંધિયામાં હતા. ત્યાં ડોસાવાણિયાના ફળિયામાં એક રામાનંદ સ્વામી વખતની ઓરડી હતી, એમાં મારા ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા. મેં જઈને દર્શન કર્યા અને મહારાજ એ વખતે વેદ સ્તુતિનું પાનું હાથમાં લઈને વાંચતા. હું ગયો ને એટલે પછી બોલ્યા, ભાઈ સ્વામી, જગતમાં જે ભાગવત સાંભળે છે તે એમ સમજે છે, રાજા પરીક્ષિતને સુખદેવજીએ એમ કહ્યું, પણ એમ કોઈ સમજે નહીં. આપણે રાજા પરીક્ષિત છીએ ને આપણને જ સુખદેવજી કહે છે, એમ કોઈને કથા સાંભળતા આવડતું નથી. આમ જવા દે બાર બારું. એમ કહીને કથા કેમ સાંભળવી એ સંબંધી વાત કરીને જ્ઞાન આપી દીધું. કથા એમ સાંભળવાની કે હું જ પરીક્ષિત છું, મને જ વાત સુખદેવજી કરી રહ્યા છે, સુરત ઋષિ કરી રહ્યા છે, હું પ્રતાપસિંહ છું. જે જે ગ્રંથના, જે જે સંતના શ્રોતા હોય એ શ્રોતા પોતે બની જવાનું, અને એ ગ્રંથના, એ વાતના મુખ્ય કર્તા જે હોય, મહાત્માનંદ સ્વામીએ કર્યું હોય, ગોપાલ સ્વામીએ કર્યું હોય, મુક્તાનંદ સ્વામીએ કર્યું હોય, શ્રીજી મહારાજે કર્યું હોય, એ મને જ વાત કરે છે, બીજા કોઈને નહીં, મને જ. આવી રીતે કથા સાંભળવા બેહવાનું. આવું મહારાજે શીખવાડ્યું બંધિયામાં, ડોસાભાઈના ફળિયામાં રામાનંદ સ્વામી વખતની ઓરડી હતી એમાં બેહીને સહજ રીતે. આપણામાંથી આવી રીતે કથા કેટલા સાંભળતા હશે મારા ભાઈ? બધા યો સાચો. શ્રીજી મહારાજ મને જ કેસ, મને જ, મારા માટે જ કેસ, મારી ખોટ ટાળવા કૃપા કરીને, મારા અંગ ઉપર મારી વાત, મારી કસર ટાળવા મારા માથે જ વાત કરે છે, મને જ કરે છે, ભાગ્યશાળી કેટલી મારી ઉપર કૃપા. એમ કોણ કોણ કથા સાંભળો છો? એમ સાંભળશે એને તત્કાળ ફાયદો થશે, એનો બેડો પાર. તે સંબંધી રે વાર્તા કરતા ભારી હરિ સમજાવે રે, હરિ સમજાવે રે નિજનને સુકારી. ભીમજી ભગત કહે છે કે બ્રહ્મ વિદ્યાની વાર્તા કરે હરિજન આગળ, સુષુમણા નાડી તણી કરે વાત વિધિ તેહ પળ. માથા ડોલાવે મહીપતિ સાંભળી પ્રભુની વાત, અલૌકિક કરી વાર્તા એ પ્રકારે પ્રભુ પ્રભાત. પ્રસ્તુત પંક્તિઓમાં પ્રેમાનંદ સ્વામી શ્રીહરિજીને સત્શાસ્ત્રોના મર્મગ્ન, સત્શાસ્ત્રોના અભ્યાસુ અને શાસ્ત્રોનું મંથન કરી એનો સર્વસાર ગ્રહણ કરી નિચોડ કાઢનારા તરીકે પ્રેમાનંદ સ્વામી વર્ણવે છે. યોગને શાસ્ત્ર રે, પંચરાત્ર વેદાંત એ શાસ્ત્રનો રે રહસ્ય, સાર કાઢીને આપણને હાવ સાદી ભાષામાં પાઈ દે. બ્રહ્માદિક દેવોને પણ સમજવા ભારે પડે એવા ગીતાના ગલિતાર્થો, ઉપનિષદના અર્થ અને વેદાંતના રહસ્યો શ્રીહરિજીએ સાવ ગામઠી ભાષામાં રજૂ કર્યા અને હાવ ગામડાના અભણ બાઈ ભાઈઓના ગળે સહજમાં શિરો ઉતારે ને ઉતારી દીધા છે. જેના વચનામત, શિક્ષાપત્રી આદિ ગ્રંથો દસ્તાવેજી પુરાવા છે. સાહેબ, મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ 52મું તથા 45મું બીજું એ વગેરે વચનામૃતોમાં સાંખ અને યોગની ઊંડાણપૂર્વક હાવ સરળ ભાષામાં, આપણી ભાષામાં વાતો કરી છે, જે આપણને માટે શેરા જેવી મીઠી અને હબગળે ઉતરે એવી છે. શું અદ્ભુત વાત છે. અને ક્યાંક ક્યાંક તો મહારાજ એવું ટૂંકમાં બધા શાસ્ત્રનું રહસ્ય અંગ પ્રમાણે તે ભક્તને પાઈ દેતા. એનો એક પ્રસંગ નિર્ગુણદાસ સ્વામીએ લખ્યો છે. શ્રીજી મહારાજને બધા કાંઠીઓએ કહ્યું કે મહારાજ, આ સાંખ ને યોગ ને વેદાંત ને પંચરાત્ર ને અમને તો કાંઈ ખબર પડતી નથી, હવે અમારે ઉઠાય નહીં, શું કરવું? આ ભટ્ટ વાત કાઢે ને અમને તો શું, હવે આ ભટ્ટ બની કરે પછી મજા આવે તમારી હારે, સમજ્યા? એવું કાંઠીઓ કહેતા. ક્યારેક ક્યારેક બહુ ઠેકડી કરતા, ભટ્ટ હવે કેટલું રહ્યું, જે બહુ લાંબો આવી ગયો લાગે છે, સમજ્યા? એ કહેતા હતા કે મહારાજ, અમને છે ને બે જ શબ્દો બહુ મીઠા લાગે, સમજ્યા? તો મહારાજ કે કયા? તો કે શ્રીપતિમ શ્રીધરમ એકી. પછી મહારાજ કે બીજો, વાસુદેવ હરે, એમાં બહુ મજા આવે. મહારાજ કે તમને ગમે હું નહીં? તો કે વર્ણી વેશ રમણીયમ કરે ને અમારું માથું સડે, આવે વર્ણી વેશ રમણીયમ શરૂ થયું, આ વસુ ફાવે એમ. એમાં આ સાંખ ને વેદાંતની તમે વાતું લઈને મંડો, પ્રભુજી કાંઈ સમજાતું નથી, રાજી રેજો. આમ નિખાલસ હતા એટલે એવું બોલ્યા, કાંઈ સમજાતું નથી. આપણે કાંઈ ન સમજતા હોય તો એમ કે વાહ, હું તમે વાત કરી તે હું સમજો, અરે એવી વાત કરી તે હું યાદ રાખ્યું, હું સમજાવી કે પણ આજ તમે વાત કરી, હોલા મારીમાં એટલે આમ તો આમ તો પંપ મારવા આવી ગયો, ક્યાંકથી કશું યાદ નથી, કોઈ વાત પકડી નથી, કોડા તાર કંઈ કરવું નથી, સસ્તો રાજીપો લેવા પંપ મારવા આવ્યો, ભાગ. આહારા નિખાલસ, મહારાજ કાંઈ સમજાતું નથી ને કાંઈ પકડાતું નથી. ત્યારે શ્રીજી મહારાજે એના ઉપર દયા કરી, કાંઠીઓ ચિંતા કરવામાં, તમારે તમારી સાખી પ્રમાણે રહેવું. કેવું? હું ને મારો ઠાકોર જગત બધું કાણું, ઠાકોર બેઠા પારણે ને હું દોરી તાણું. આવું રહેવું, એમાં અમારું કલ્યાણ થઈ જાય. મહારાજ કે મારે કરવું છે ને, ચિંતા હું કામ કરો, કલ્યાણને બાજ બાજ કરવામાં મને બાજો ને, હું કલ્યાણ જ છું. હું ને મારો ઠાકોર જગત બધું કાણું, બેઠા પારણે હું દોરી તાણું. દરબારો તમને જે મૂર્તિ મળી છે ને, જે મૂર્તિ એને તમે જાળી રાખો, ચિંતામણી સમજીને જાળી રાખો, જતન કરીને રાખો, એટલે સર્વે સિદ્ધિ થઈ જાય. આમ કહ્યું એટલે બધા સમજી ગયા કે સાંખ ને વેદાંત બધું મહારાજને સંભાળી રાખીએ એમાં આવી ગયું. કેટલી અદભુત વાત છે. અને આજ પણ જે ભાઈ ભાઈને બધી ઊંડી ઊંડી તત્વજ્ઞાનની રહસ્યાત્મક વાતો ના સમજાય તો એને મુંજાઈ જવાની કે ચિંતામાં પડી જવાની કોઈ જરૂર નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવામાં કાંઈ બાકી રહેતું નથી, બધું જ આવી જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા કરો, મહારાજ ધામમાં લઈ જશે, લઈ જશે, લઈ જશે. એક બીજી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે, એ કાંઈક સમજતા હોય, જ્ઞાની હોય, પોતાને બુદ્ધિશાળી માનતા હોય એને માટે કરી છે. સ્વામી એવું કહેતા હતા કે બધા કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં. માટે આઠે પહોર એમ ભજન કરવું જોઈએ, આ દેહ હું નહીં, આ શરીર હું નહીં, આ નામ મારું નહીં, આ નાત મારી નહીં, આ ગામ મારું નહીં, હું તો આ દેહમાં રહ્યો એવો જે આત્મા તે છું, હું બ્રહ્મ છું, અક્ષર છું, એમ ભજન કરું. અને મારે વિશે પરમાત્મા પરમ બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે, આમ ભજન કરો. તે કેવા છે તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વ થકી પર છે, તે પ્રગટ પ્રમાણ આ મને મળ્યા છે તે છે. આ વાતમાં સાંખ ને યોગ બે આવી ગયા. આ દેહ હું નહીં, આ દેહ હું નહીં, એટલે સાંખ આવી ગયો. હું અક્ષરધામ છું, મારામાં બેઠા મહારાજ સાક્ષાત રહ્યા છે, એમાં યોગ આવી ગયો, બધું આવી ગયું. બસ આટલું સમજવાનું છે. અદભુત વાત છે. હવે ભીમજી ભગત પોતે મહારાજના પાર્ષદ મહારાજની સાથે રહેલા, એમણે જે જે જોયેલું એની એ પોતે જરાક વાત કરે છે. હું આપને બહુ શાંતિથી બેઠી રીતે સમજાવી દઉં. ઊભા ઊભા વાર્તા કરે ક્યારેક આનંદવંત, એટલે કે આનંદમાં આવીને ક્યારેક મહારાજ ઊભા ઊભા વાતું કરે, બેઠા બેઠા વાર્તા કરે સાંભળે સર્વે સંત, ક્યારેક બેઠા બેઠા વાતું કરે. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સંબંધી કરે વાત, સાંખ્ય યોગની વાર્તા ક્યારેક કરે હરિ સાક્ષાત, આમ દેખાડી દે અચળીમાં રહસ્ય એવી કરે. ક્યારેક નારદ પંચરાત્રની દેહ ગેહ બ્રહ્માંડ સમેત સુષુમણા નાડી તણી કરે પ્રભુજી વાત નિકેત. નિત્ય વિધિ પોતા તણો તેને કરી કૃષ્ણ દિનેશ આવે સભામાં શ્રીહરિ કરે સેવકને ઉપદેશ. કરતા હોય હરી વાર્તા ત્યારે પેચ છૂટી જાય, પછેડી ખસી જાય ઓઢી હોય તે, તોય સંભાળે નહીં સુખદાય. ત્યારે કોકને એમ થાય કે હું જરાક ઓઢાડી આવું, ટાઈટ છે ના મહારાજનો ધાબળો ખસી ગયો. સેવક જાય ઓઢાડવા તેને ના પાડે મુનિનાથ, આગો રહે ત્યારે વેદમાં જે લખ્યું છે તું આગો જા બોલ્યા ને એમ ફાવે નહીં વાતું કરતા વિચાર ડિસ્ટર્બ. સેવક જાય ઓઢાડવા તેને ના પાડે મુનિનાથ, ક્યારેક દબાવે જીભને બેઉ દાંત તણી સંગાત. વાત કરતા હોય ક્યારેક એમાં બોલે કોઈ જન, ખીજે તેને તે સમયે એવા દયાળુ ભગવાન, દયાળુ પણ આવા ખીજાઈ જાય. વાતો કરતા એમાં વચમાં કોઈક ડબડબ કરે પછી એની માથે ખીજાઈ જાય. પૂજા કરવા આવે કોઈક તેવા સમયમાં જોઈ તેને વારે તે સમયે નિજ વાતમાં મન પ્રોય. મહારાજ વાતો કરતા હોય, કાંઈ વિચારવા હોય, એ વખતે વળી કોઈ પૂજા કરવા હાલ લઈને આવે, મહારાજ આગળ અટાણ નહીં, અટાણ નહીં આ વાતમાં ભંગ પાડમાં. અત્યારે મારે બરાબર હેર આવી ગઈ છે હારી વાતની, પછી વહી જાય કે તું ડિસ્ટર્બ કરતો. તેવા સમયમાં શામને જમવા બોલાવે દાસ, બરોબર વાતો કરતા હોય ને કોઈ જમવા બોલાવવા આવે, ખીજે તેની ઉપરે કરે વાર્તા અવિનાશ, એને ખીજે અટાણ નહીં જમવાની વાત લાઈમાં. ક્યારેક આવે સભામાં કોઈ પ્રતિપક્ષી જન, ક્યારેક કોઈક વાદ વિવાદ કરવા આવે ને, બોલે હામાં તેહની તેને જીતવા જીવન, પછી એની હામાં થાય બરાબર ને એને જીતી લેવા. ચરણ ધારે ધરતી પર, બેઠા હોય ને ઢોલિયા હેઠા ઉતરી જાય અડધા, પૃથ્વી પર પગ માંડે અને બાયો ચડાવે નાથ. હું કીધું બાયો ચડાવે નાથ, શ્લોક બોલી સાંભળો કરે વાદ એની સાથ, હો વાદ કરે. વેણ ઉપર વેણ લાવી જીતે તેને શ્યામ, વેણ ઉપર વેણ લાવી જીતે તેને શ્યામ, પંડિત લાગે પાય આવી હરીને તે ઠામ. વેણ ઉપર વેણ લાવી
જીતે તેને શ્યામ, પંડિત લાગે પાય આવી હરીને તે ઠામ. પંડિત આવીને પગે લાગી જાય, પગ પકડે. હો પંડિત જાણે આ પ્રભુ પૂરણ હરિ પ્રમાણ. ભેળા થઈને કોઈ સમય આવે મતવાદી અજાણ, ક્યારેક ભગવાનને નહીં ઓળખનારા અજાણ એવા મતવાદીઓ ભેળા થઈને સ્વામિનારાયણને પરાસ્ત કરવા આવે. તોડી નાખીએ સ્વામિનારાયણ સંપ્રદાય, આ પાખંડ ક્યું ચલાયા હે, જીવન મુક્તાને બહુત કુછ બિગાડ ડાલા, એમ કરીને આવે બાદવા. મહાપ્રભુ સાથ બોલે અધમ તણું વચન, એ આવીને મહારાજની સાથે કંઈક નિમ્ન કક્ષાનું વચન બોલે, અને મારો વાલો આસન થકી ખસીના આમ આવી જાય. આગા બેઠા ને થકીએ આમ આવી જાય. હું કે સામા ધસે ભગવાન, આસન થકી ખસી કરી સામા ધસે ભગવાન, શાસ્ત્રની સાંખે કરી બોલે પ્રભુ તહેવાર. ખોટો મત કરે એહનો, એનો મત ખોટો પાડી દે, કરી વેદ વાંક્ય ઉચાર. વેદના પ્રમાણો રેફરન્સ આપીને ઓલાની વાત બધી તળિયા ઝાટક ઉડાડી મેલે. મુંજાઈ મતવાદી સકળ, બધા મતવાદી મુંજાઈ પડે, ઉઠી જાય તેની વાર ભાગવા જ માંડે બધા. એવા સમર્થ શ્રી હરિ બેઠા થકા સભા મોજાર. ક્યારેક નાસ્તિક આગળ કરે વાતતા ભગવાન, ક્યારેક નાસ્તિકોને માંડે ઉપદેશ દેવા. સાંખ લાવી શાસ્ત્રની બોલે વાંકા વાંકા વચન, પ્રતિપાદન વચન બોલી કરે વર્ણન અવતારનું, વિધિ નિષેધ સાચા કરે સત્ય પ્રભુ સર્વ પ્રકારનું. આવું અદ્ભુત લખ્યું છે એમણે. એમની ચેષ્ટા એટલે બહુ ઝીણી. હવે સિદ્ધાનંદ સ્વામીની થોડીક વાત સાંભળી લે. પંચરાત્ર યોગ સાંખ્ય જે વેદાંતના ગ્રંથ, એ સંબંધી વાર્તા કરે હરિ સમરથ. જ્યારે વાર્તા કરે ઊંચા ભુજ કરી, રાખે બોલતા જનને તાળી દઈ હરી. ઊંચા ભુજ કરે તાળી પાડે, સાંભળો. બહુ ભીડ જનની જ્યારે થાય ભારી, ત્યારે ઊભા થઈને કરે વાતું પોકારી. બહુ જાજા માણસો હોય ને ભીડ હોય ને આગે સુધી માણા બેઠું હોય, ત્યારે ઊભા થઈ પોકારીને વાત કરે, એટલે કે ઊંચા અવાજે વાત કરે. એકાગ્ર કરે વાર્તા બીજી સુરત ત્યાગી, વસ્ત્ર ખસે ઓઢ્યા તળું તે ન લે બળભાગી. વાત કરતા કરતા એવા એકાગ્ર થઈ જાય, તલ્લીન થઈ જાય, ડૂબી જાય, ખોવાઈ જાય, વસ્ત્ર ખસી જાય, ખબર નથી રહેતી. એવો સ્વભાવ સ્વામી કેરો પરમ દયાળુ, સિદ્ધાનંદ દુઃખ ટાળવા પ્રગટ્યા કૃપાળુ. કમાલ છે ને, એક એક સંતની સ્વાનુભૂતિ અજબ ગજબની છે. પ્રશ્નોત્તર માહોમાહી મુનિને કરાવે, સાધુ સંતોને હામાં હામી પ્રશ્નોત્તર કરાવે, વળી પ્રશ્ન ઉત્તરને પોતે શીખાવે, પોતે શીખવે કે આમ પૂછાય, આમ પૂછો, આમ ઉત્તર દેવાય. ન થાય ઉત્તર પ્રશ્નનો ત્યારે પોતે બોલે, સંતજન તે સુણીને મગન મન ડોલે. ગજબ છે ભગવાન સ્વામિનારાયણની ઉપદેશ શૈલી, ગજબ ગજબની, અલૌકિક હતી, અનોખી હતી. શ્રીજી મહારાજને ઉપદેશ દેવાની જે રીત હતી, શીખવાડવાની જે આમ એની થૈરી હતી, એ હાવ અનોખી હતી. ગંભીરમાં ગંભીર તત્વજ્ઞાનની વાર્તાને તેઓ સીધા સાદા દ્રષ્ટાંતથી ભારે સરળ રીતે સમજાવી દેતા, અને રમૂજી શૈલીથી ગંભીર વાતને હળવી ફૂલ કરી દેતા. જ્ઞાન પ્રાપ્તિ માટે જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા અતિ મહત્વની છે. જિજ્ઞાસા ન હોય તો એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરે? ભગવાન સ્વામિનારાયણ જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે સભામાં પ્રશ્નોત્તરી અચૂક કરાવતા, પોતે પ્રશ્નો પૂછતા અને સંતોને પ્રશ્ન પૂછવાની પ્રેરણા આપતા. કમને કોઈ પૂછો, ક્યારેક સંતોને પરસ્પર પ્રશ્નોત્તર કરાવી એમની પોતે પરીક્ષા લેતા કે કોણ સારું સમજે છે. વાદ વિવાદ કે પ્રશ્નોત્તરીમાં એમને ક્યારેય કોઈ પહોંચી શકતું નહોતું. પ્રશ્ન સામે પ્રતિપક્ષો કરી પ્રશ્ન પૂછનારને ગૂંચવણમાં મૂકી દેતા. હો પ્રશ્ન સામે, પ્રશ્ન સામે એવા પ્રશ્નો કરે ને ઓલા સામે આવ્યા હોય ને બધા ગૂંચવણમાં પડી જાય. આખરે પોતે જ એ પ્રશ્નનું સરળ સમાધાન કરી આપતા. પ્રશ્નકર્તાને ગમે એવો પ્રશ્ન નિસંકોચપણે પૂછવા માટે પ્રોત્સાહન આપતા. જિજ્ઞાસુની પ્રત્યેક જિજ્ઞાસાનું પ્રેમથી સમાધાન કરવું મહારાજના સ્વભાવમાં સહજ હતું. કોઈને કાંઈ પૂછવું હોય ને તો મહારાજ એને પ્રોત્સાહિત કરતા, પૂછ પૂછ તમે તાર મુજામાં, અને પહેલો પૂછે અને મહારાજ પ્રેમથી ઉત્તર આપતા. અને મહારાજ પ્રતિપક્ષી કોઈ આવ્યા હોય ને એને એટલા બધા પ્રશ્ન પૂછી નાખતા, ઓલા ગૂંચવાઈ જતા. અને પછી મુજાને હાથ જોડીને એમ કે તમે જ ઉત્તર કરો, પછી મહારાજ એક પછી એક પ્રશ્નના બધા હંઘેડા ઉતાર ઉત્તર આપતા. એવું નહીં કે એને પ્રશ્ન ખૂબ પૂછી નાખ્યા ને એને આવડ્યું નહીં, પછી એને કીધું કે તમે ઉત્તર કરો, તક મને ક્યાં આવડે સાથે તમે ડબડબ કરતા એટલે પૂછે. એવું નહીં, હા ઘણા એવું કરે. ભોલાને બહુ પૂછી નાખે, પછી ઓલો એમ કહેતો તમે કરો, તો કે મને નથી ફાવતું. કાં તો એને આવડતું ન હોય અને આમથી આમ તું બોલીને બેઠો હોય ને પછી આવડે ને ન કહી શકે મને આવડતું નથી, ને પછી ગોટા વાળે, પછી ઓલે હામાં શંકા કરે, પછી એ ગૂંચવાય. પણ ભગવાન સ્વામિનારાયણની તો રીત એવી હતી, જે પોતે હામાને પ્રશ્ન પૂછે એનો ઉત્તર પોતે સારી રીતે પછી કરી દેતા. યોગ ને સાંખ્ય રે પંચરાત્ર વેદાંત, એ શાસ્ત્રનો રે રહસ્ય કહે કરી ખાંત. એક સમયે પૂર્ણાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો વચનામૃતમાં, મહારાજ ન્યાયશાસ્ત્રનો એક નિયમ છે, સજાતીય હોય ને એનાથી સજાતીયનું ગ્રહણ થાય, ઇન્દ્રિયો અંતકરણ માયિક છે માટે તે માયિક પદાર્થનો અનુભવ કરી શકે, પરંતુ માયિક ઇન્દ્રિયો અંતકરણથી અમાયિકનો અનુભવ કેમ થાય? આવી વાત કરી એટલે મહારાજ હસતા હસતા કે સ્વામી તમારે એમ જ કહેવું છે ને કે અમારી માયિક આંખોથી, એટલે કે તમારી માયિક આંખોથી અમારા દર્શન થયા તો અમે પણ માયિક ઠેર્યા એમ કહો છો ને, તમારી માયિક આંખોથી અમારા દર્શન થયા એટલે અમે માયિક ઠર્યા? પૂર્ણાનંદ સ્વામી કે હા મહારાજ એવું જ છે. પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્ન ભગવાન સ્વામિનારાયણના ભગવાનપણા ઉપર સીધો પ્રહાર કરતો હતો, છતાં મહારાજે ભારે હળવાશથી લીધો અને ધૈર્યથી એ પ્રશ્નને સાંભળ્યો અને પ્રશ્નના હાર્દને ખોલી સંતના સંકોચને દૂર કરી દીધો, સમાધાન કરી આપ્યું. પછી પૂર્ણાનંદ સ્વામીના પ્રશ્નનું સમાધાન કરતાં કરતાં મહારાજ મનમન હસતા બોલ્યા, સ્વામી જેમ ભમરી ઈયળને ચટકો ભરે છે ત્યારે ઈયળ તીવ્રતાથી ભમરીને યાદ કરી ભમરી રૂપ થઈ જાય છે, એ જ રીતે મનુષ્ય રૂપે અવતરેલા કે અર્ચા સ્વરૂપે બિરાજતા પરમાત્માનું જે કોઈ ભક્ત ભાવપૂર્ણ હૃદયે એકાગ્રતાથી દર્શન અને ધ્યાન કરે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે, અને એ પુરુષોત્તમ રૂપ થયેલા ઇન્દ્રિયો અંતકરણથી પુરુષોત્તમનો યથાર્થ અનુભવ થાય છે, દર્શન થાય છે. આ રીતે ભગવાનના દર્શન થાય છે, નિશ્ચય થાય છે, પણ માયિક ઇન્દ્રિયો અંતકરણ કરીને નહીં. ભગવાન સ્વામિનારાયણના ઉત્તરમાં વેદ વેદાંતના રહસ્યનું સરળ દ્રષ્ટાંત સાથે ઉદ્ઘાટન થઈ રહ્યું હતું. યોગને સાંખ્ય રે પંચરાંત્ર વેદાંત, એ શાસ્ત્રનો રે રહસ્ય કહે કરી ખાંત. ત્રીજા પદની ચોથી કડી પૂરી, પાંચમી ને છઠ્ઠી સાથે છે. જ્યારે હરિજન રે દેશ દેશના આવે, ઉત્સવ ઉપર રે પૂજા બહુવિધ લાવે, જાણી પોતાના રે સેવક જન અવિનાશી, તેમની પૂજા રે ગ્રહણ કરે સુખરાશી. વાલા ભક્તો, આ પંક્તિઓ પ્રેમાનંદ સ્વામી અતિ કરુણા કરી ભક્તોને સુખ આપવા કલાકો સુધી મહારાજ બેસી રહેતા એમ જણાવે. તેમની પૂજા સેવા વગેરે ભગવાન ભાવથી સ્વીકારતા હતા ભક્તોની. શ્રીજી મહારાજનું ભક્તિ પ્રવર્તકપણું અને ભક્ત વત્સલપણું આ પંક્તિઓ ખુલ્લું કરે છે. હવે ભીમજી ભગત એવું કહે છે કે પાપી જનના ઘરનું હરિ નથી જમતા અન્ન, પૂજા ગ્રહણ તે ન કરે તેની પર ન થાય પ્રસન્ન. કોઈ પદાર્થ મહાપ્રભુ માગે નહીં કોઈ પાસ, ભોગ ભારે ભાળીને પોતે રહે સદાય ઉદાસ. વાહ, કેટલી મસ્ત વાત કરી. પહેલી વાત એ કરી કે પાપીઓના ઘરનું મહારાજ અન્ન જમતા નથી. જો ભગવાન શ્રી હરિને આપણે રસોઈ દેવી હોય, જમાડવા હોય, તો પાપ આપણામાંથી આપણે પહેલા કાઢવું જોઈએ. પાપનો ધંધો કરી, કંઈક ખોટું કરી, કોકને છેતરીને પૈસા રળ્યા અને એ પાપનું અન્ન ભગવાનને જમાડવા હાલી નીકળ્યા, મહારાજ કે અમે ઊંઘતાય નથી, જમવાની ક્યાં વાત. પાપીની ભગવાન પૂજા ગ્રહણ નહીં કરતા, પાપી ઉપર પરમેશ્વર પ્રસન્ન નથી થતા એવું ભીમજી ભગત કહે છે. જો ભગવાનને આપણી પૂજા આપણે અર્પણ કરવી હોય, ભગવાનને આપણે જમાડવા હોય, ભગવાનનો આપણે રાજીપો જોતો હોય, તો આપણી બુદ્ધિમાં આપણે કોઈ પણ પ્રકારનું પાપ રહેવા દેવું જોઈએ નહીં. કદાચ નાનું મોટું કંઈક આજ્ઞા લોપ કરીને પાપ થઈ જાય તો તત્કાળ એનું પ્રાયચિત કરી લેવું જોઈએ, એ રીતે પવિત્ર થવું જોઈએ, હંમેશા શુદ્ધ રહેવું જોઈએ, તો જ ભગવાન રોજ હવારે આપણે પૂજા કરીએ છીએ અને એ પૂજાનો સ્વીકાર કરે.
આપણે ભગવાનને કાંઈ ધરાવીએ છીએ, ઘરમાં થાળ બનાવીને એ આપણો રસોઈ થાળ ભગવાન જમે, અને આપણે ભગવાનને સંતો ભક્તોને રાજી કરવા જે કાંઈ કરીએ છીએ તેને ભગવાન ગ્રહણ કરે ને આપણા ઉપર રાજી થાય. વરના ન અન્નજળ આપણા જમે, ન આપણી રોજની પૂજા ગ્રહણ કરે, ન આપણા કોઈ કાર્યથી ભગવાન પ્રસન્ન થાય. કોઈ પદાર્થ મહાપ્રભુ માગે નહીં કોઈ પાસ, આ એમના સ્વભાવમાં હતું. કોઈની પાસે કશું કાંઈ માગે નહીં. ભોગ ભારે ભારે ભાળીને પોતે રહે સદાય ઉદાસ. ભારે ભારે હારા ભોગ ભાળીને મહારાજ સદા ઉદાસ રહેતા. ભક્તોની ખુશી માટે એ અંગીકાર કરતા, પણ પોતે તો એમાં સદૈવ નિર્લેપ અનાસક્ત અને ઉદાસ હતા. એ તો મહારાજે વચનાવતમાં સ્પષ્ટતા કરી છે કે અમે જે કોઈને બોલાવીએ, હારું હારું જમીએ વગેરે, એ તો એને રાજી કરવા જમીએ છીએ. સમાધિવાળા હરિજન કોઈ દેહ મૂકી તે જન આવે મહાપ્રભુ આગળે તેને હાર આપે ભગવાન. કોઈ કોઈ ભક્તો સમાધિ કરે અને સમાધિ કરીને જ્યાં મહારાજ હોય ત્યાં દર્શન કરવા જાય. આવા પરચા આપણા સત્સંગમાં ખૂબ જ છે. જ્યારે મહાપ્રભુ પાસે આવે ત્યારે એને મહારાજ હાર આપે, પ્રસાદીની હાકર આપે, તલના લાડુ આપે, કોઈ ફળ આપે. પછી એ ભક્ત દિવ્ય દેહે એ લઈને જાય અને સમાધિમાંથી જાગે ત્યારે એ બધી વસ્તુ એની પાસે હોય છે. એ બધાને દર્શન કરાવે છે. આવા કેટલાક ચમત્કારો આ સત્સંગમાં થયા છે. વડોદરામાં તો બહુ આવા ચમત્કાર થયેલા છે. ભક્ત ચિંતામણીમાં એકલા વડોદરાના જ આવા ચમત્કારોના 8 પ્રકરણ નિષ્કળાન સ્વામી લખ્યા છે. 8 કુલ વધીને 32 જેટલા પ્રકરણો છે પરચાના. એમાં 8 તો ઓનલી વડોદરાના જ પરચા છે. એમાંય ઉમૈયા, એને સમાધિ થતી હતી નાનપણથી. મહારાજ પાસે જાય, મહારાજ ક્યારેક જામફળ આપે, ક્યારેક હાકર આપે, ક્યારેક માળા આપે, રૂમાલ આપે, એ બધી પ્રસાદીની વસ્તુ લઈને પાછી આવતી. એવી અદ્ભુત વાત છે. એવકાર તો મહારાજ પાસે ગઈ અને મહારાજને કે મહારાજ વરસાદ ક્યારે થશે? મહારાજ કે તારે હું વરસાદનું કામ છે, તમને અંજલ મળશે, જાઓ. તો કે મારા બાપા પૂછે છે. કીધું ને તમને આખા ઘરને અંજલ મળશે. તો કે એ તો કોકના વતી પૂછે છે, અમારે ક્યાં તાઈ વાંધો તમારે લઈને. મહારાજ કે ત્રીજે દી વરસાદ થશે, જાઓ. પછી છોકરીએ જાગીને કીધું ત્રીજે દી વરસાદ થશે, અને ત્રીજે દિવસે વરસાદ ખૂબ પડ્યો હતો. આવું એ કરતો એ સમાધિમાં ગઈ તો મહારાજ કે લ્યો આ સોડી તળી ગઈ છે, રોજ રોજ આવે છે, શું આવી છો? કે ના હું તો દર્શન કરવા આવી. પછી મહારાજ પ્રસાદી આપી. આવું બધું અદભુત. વાલા ભક્તો, જમનાબાઈ એમને સમાધિ થતી હતી. ચરોતર દેશમાં વસો નામનું ગામ છે, ત્યાં દાદાભાઈ નામે બ્રાહ્મણ હતા, એ બહુ હારા હરિભગત હતા. એમની દીકરી હતી, એનું નામ જમના. એને સમાધિ થતી હતી. એક દિવસ તે સમાધિ કરીને જ્યાં મહારાજ હતા ત્યાં ગઈ અને મહારાજના દર્શન કરી અંતરમાં આનંદ પામી ગઈ. મહારાજ વાતો કરતા હતા, એ સાંભળતી હતી પોતે ત્યાં બેહીનો. મહારાજ ગઢડામાં વાતો કરતા હોય, સમાધિવાળા સમાધિ કરીને ગઢડે જઈને સભામાં બેહી જાય અને મહારાજના દર્શન કરે ને વાતો સાંભળે. વારે વારે તે મહારાજ આમ જોઈને રાજી થતી હતી. આવી તો એને વારે વારે સમાધિ થતી. એકવાર તે સમાધિમાં ગઈ ત્યારે મહારાજ સ્નાન કરતા હતા. ત્યાં જઈને મહારાજના દર્શન કર્યા પછી બાઈ હાથ જોડીને મહારાજને કહે, મહારાજ મને કાંઈક પ્રસાદીની વસ્તુ આપો. એટલે મહારાજે નાઈન શરીર લૂસીને એ રૂમાલ જમનાને આપ્યો. મહારાજ કહે, હવે તું તારે ઘેરે જા, તને અહીં આવતા ઘણી વાર થઈ ગઈ છે. પછી તે દેહમાં આવી અને એ રૂમાલ પ્રત્યક્ષે લાવી. જે ચીજ વસ્તુ અલૌકિક રીતે આવે તે ચીજ અલૌકિક કહેવાય. એવો રૂમાલ તે બાઈ જમના લાવી એ મહારાજે પરચો દીધો અને એ રૂમાલ આજ પણ વસોમાં હજી છે. દર્શન જે વસોમાં સમાધિ કરીને ગઢડે ગઈને ગઢડે મહારાજે રૂમાલ આપ્યો, એ દિવ્ય રીતે આઈ લાવીને એ રૂમાલ હજી હચવાયો છે. કેટલીક વસ્તુ તો કાળે કરીને કોઈને પાછળ ખબર નહીં, કોઈને પાછળ કુટુંબ નહીં. એકલા હતા, ધામમાં ગયા, વસ્તુ રફે દફે થઈ ગઈ, કાંઈક પડી હતી પણ કોઈને ખબર નહીં આ કઈ વસ્તુ કેવી પ્રસાદીની, એના ઇતિહાસ ન રહ્યા. એવું તો બધું બહુ ભુહાઈ ગયું ભાઈ, કાંઈક કાંઈક જ હચવાનું છે.
આવી રીતે કોઈ ભક્ત સમાધિ કરીને મહારાજ જ્યાં હોય ત્યાં આવે, મહારાજ એને વસ્તુ આપે, પાછો જાય જ દેહમાં, પછી તે પ્રસાદી સાર દર્શન સૌને કરાવે એવા ઘણા ચમત્કાર. મૂળો સુધારી લવણ ભેળો જમે જગત પાવન. મહારાજ મૂળો સુધારતા પોતાના હાથે અને મીઠું લઈને હાથે જમતા, મીઠું ભેળવી. ક્યારેક જમે ચીભડું, લાવી દે પ્રેમી કોઈ જન. ક્યારેક બીજ દાડમતણા, તેને જમે જગત આધાર. ક્યારેક સાકર જમે છે હરિભક્તનો જોઈ પ્યાર. વાહ, ભક્તાધીન શ્રી હરિ ભક્તની પૂજા ગ્રહણ કરે છે. સાંભળજો, ભુજમાં મહારાજે ભવ્ય રંગોત્સવ કર્યો હતો ભુજમાં. તે પ્રસંગે દેશ દેશાવરના હરિભક્તો ફગવા લાવતા હતા, તેને શ્રીહરિજી એક કપડામાં ભેળા કરાવતા. નાખો બધામાં હરિભક્તો, ખજૂર લાવે, કોઈ ખારેક લાવે, કોઈ શ્રીફળ લાવે, કોઈક હાકરના હારડા લાવે, કોઈ હાકરના પરડા લાવે, કોઈ પતાહા લાવે, કરો બધો ઢગલો. તે હાકરના હારડા લાવીને તો શ્રીહરિને પહેરાવતા. તે હારડા 2 શેર વજનના હતા, એટલે 1-1 કિલોના વજનના. હરિભક્તોને પ્રેમ વધે એટલા માટે શ્રીહરિ તે હાકરના હારને પોતાની છાતી ઉપર ધારણ કરી રાખતા. આવા દયાળુ, બોલો, કે એક જ હારડો, એવા તો કેટલાય હારડા પહેરે કિલો વજનના, પણ હરિભગત રાજી થાય ને. મહારાજ આવી રીતે પોતાના ભક્તને રાજી કરતા, દર્શન આપતા. શ્રીહરિ સવારથી અડધી રાત સુધી ક્યારેક ક્યારેક પોતે છે ને ભક્તોને દર્શન દેતા. ક્યારેક તો મહારાજ સવારથી મોડી રાત સુધી બધાની ભેળા હરે ફરે દર્શન દે, હોઈ ન જાય ને ત્યાં સુધી બધાને દર્શન દે. અને જે જે ક્રિયાઓ કરતા હતા તે બધી પોતાના ભક્તના કલ્યાણ માટે કરતા, તે બધી જ ક્રિયાઓ રોજ બરોજ હરિભક્તને પ્રીતિ વધારવા માટે કરતા હતા, સુખ આપવા માટે કરતા હતા, પોતાના સ્વાર્થ માટે એમની એક પણ ક્રિયા હતી નહીં. અદ્ભુત એક ચોપાઈ છે, હમ સબ મિલકે ગાયંગે. જેતે પ્રકાર કરી કે જોવું ચિત્ત મે ચોટે મૂર્તિ સો,
જેતે પ્રકાર કરી કે જોવું ચિત્ત મે ચોટે મૂર્તિ સો,
મૂર્તિ વિન ચિત્ત મે લગે ઓર પાસા, તાકે કરને
મૂર્તિ બિન ચિત્ત મે લગે ઓર પાસા, તાકે કરને સિદ્ધાંત હી નાશા,
તાકે કરને સિદ્ધાંત હી નાશા.
જે કોઈ પણ રીતે, ધ્યાન દેજો, જે કોઈ પણ રીતે પોતાના ભક્તોના ચિત્તમાં પોતાની દિવ્ય અલૌકિક મૂર્તિ ચોટીને સ્થિર થઈ જાય, ચિત્તમાં મૂર્તિ સિવાય બીજો કોઈ પાસ જ લાગે નહીં, જો કોઈ પાસ લાગ્યો હોય તો તેનો નાશ જ કરી દેવો, એવો શ્રીહરિજીનો સિદ્ધાંત હતો. અને એને માટે જ ભગવાન સ્વામિનારાયણ સર્વ લીલા કરતા, નાની મોટી સર્વ ક્રિયા કરતા અને પોતાની સ્વાભાવિક પ્રકૃતિ પોતે રાખતા. આવું મહારાજનું કામકાજ છે. જ્યારે હરિજન રે દેશ દેશના આવે, ઉત્સવ ઉપર રે પૂજા બહુવિધ લાવે, જાણી પોતાના રે સેવક જન અવિનાશી, તેમની પૂજા રે ગ્રહણ કરે સુખ રાશિ. ક્યારેક બાઈઓ સૌ મળી આવે પૂજવા ભગવાન, હાર ચંદન વસ્ત્ર આભૂષણ ધરાવે છે દઈમાં. ક્યારેક બહેનો ભેગી થઈને આવે, મહારાજની અમારે પૂજા કરવી છે. મહારાજ કે આવવા દો. લખે છે, હાર પહેરાવે, ચંદન ચર્ચે, વસ્ત્ર આભૂષણ ધરાવે, મહારાજને બહુ પ્રેમથી પૂજા કરે. આડ કરે કેસર તણી, મહારાજને કપાળે કેસરની અર્ચા તાણે, ત્યાં ચોખા ચોડે ભાલ. આ તો પાર્ષદ ને એટલે પાસે ઉભા હોય, બધું જોવે. ચોખા ચોડે ભાલ ટીબકડી ગાલે કરે, બાઈઓ એના અંગ પ્રમાણે પૂજા કરે. એક ચાંદલો મહારાજને ગાલે ઠપકારે, ટીબકડી ગાલે કરે ઉર આરોપે શુભમાં, આપે એક એક કા કરો સાકર નો મુખમાં. પછી બેનો પોતાને હાથે મહારાજના મુખમાં એક એક હાકરનો કાંકરો આપે. ભીમજી ભગત કે અમે ઉભા ઉભા દર્શન કરી. આવે પ્રભુજી ચાવતા બેઠી સભા હોય ત્યાં, પછી હાકર ખાતા ખાતા સભા બેઠી હોય ને આવે એટલે બીજાને ખબર પડે કે બેનો એ મહારાજને હાકર ખવાડી લાગે છે. આવી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા છે ને, બધી સરસ ઊંડી ઊંડી છે ને, હારી હારી છે ને, બંધ બારણેની વચ્ચે થોડી થોડી. એકવાર તો શ્રીજી મહારાજ કારિયાણીમાં બિરાજમાન હતા. તે સમયે કારિયાણીમાં સુરતનો સંઘ આવ્યો. સુરતના બધા બહુ પ્રેમી, બીજા પણ કેટલાક દેશ દેશાંતરના બાય ભાઈ ઘણા મનુષ્ય ભેગા થઈ ગયેલા. તે સમયે શ્રીજી મહારાજ બહુ રાજીપામાં હતા, બહુ ખુશ હતા અને સિંહાસન ઉપર બેઠા હતા. પછી એ ગરીબ ભગત મહારાજ પાસે આવ્યો. મહારાજ 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 કે આવો મહારાજ, તમારી હારું હું હાકલ લાવ્યો છું. મહારાજ કે લાવો ને. થાળીમાં હાકલ લઈને આવ્યો. પછી એ થાળીમાંથી ભગતે એક હારો મોટો ગાંગડો લઈ અને મહારાજના મોઢા આગળ ધર્યો ને બોલ્યો, હે મહારાજ આ હાકલ જમો. પછી મહારાજે એના હાથમાંથી લઈને એ હાકરનો ગાંગડો જમવા માંડ્યો. એ જોઈને બીજા હરિભગત કે વાહ, એટલે હાલો હાલો મહારાજ હાકર જમે. એકદમ હાકર લેવા ઉઠ્યા. તે હાકરના મોટા મોટા ગાંગડા લઈને મહારાજને જમાડવા માંડ્યા. કોઈ કહે છે કે ત્યાં એક ભગત હતા ને, આ એક હાકરનો ગાંગડો જમાડે ને એટલે ઓલા એક હાકરનો ગાંગડો એક બાજુ મૂકી દે. અને જ્યારે આ બધી પૂજા પૂરી થઈ ને ત્યારે એક બાજુ જે હાકરનો ગાંગડો મૂક્યો ને હાકર તોડીને ત્રણ મણ હાકર થઈ હતી. આવું અજબ ગજબનું કામ છે. એક વાર તો આવી રીતે મહારાજની પૂજા હાલતી હતી એક ગામમાં. ગામનું નામ હું ભૂલી ગયો ને મહારાજ ઉપર બેઠા હતા ગાડે અને પૂજા થતી હતી. પછી મહારાજ હાકર ખાઈ ખાઈને પૂજા સ્વીકારી સ્વીકારીને હાર પહેરી પહેરીને ચંદનના લપોડા ને કંકુના ચાંદલાના ઠોહા ખાઈને થાકી ગયા. એટલે કહે છે, સંતો હું હવે થાકી ગયો છું, કોક કાંઈક મદદ કરો. બધા સંતો કે મહારાજ હવે તમે બરાબર છો, અમારાથી આમાં મદદ થાય નહીં, આ તો આપનું જ કામ. તો કે ના ના, હવે કોક ઘડીક તો પોરો આપો, એટલે બાથરૂમ બાથરૂમ જવું એટલી ઘડી જ બેહવાય, આ મોટી લાઈન હરિભગતની છે, થોડીક વાર તો કોક આવો વારે. રામદાસભાઈ એને દયા આવી, હારો હાલો. ઈ બેઠા પછી મહારાજ ઉઠ્યા, તે એક બે ગાંગડા આવીને દીધા ને મોઢામાં, તે ઊભા થઈને ભાગ્યા કે આ આપણું કામ નહીં. ભક્તનું કામ ભક્ત કરે ને ભગવાનનું ભગવાન. અવળું હવળું હાંપવું એ જ મોટું અજ્ઞાન. ભક્તનું કામ ભક્ત કરે. ઉતરી ગયા મહારાજ બાથરૂમ પાણી જઈને આવ્યા, ત્યાં ગાડું ખાલી. મહારાજ કે પણ તમે બેઠા હતા ને, તો મહારાજ ઠકી ગયા ઘડીકમાં, તો ત્રણ ગાંગડે પૂરું. ત્યારે મહારાજ કે અમે હવારના ગાંગડા ખાઈ જ અમારું હું થતું છે. આ છે ભગવાન સ્વામિનારાયણ, અદભુત લીલા, અદભુત. બધા હરિભગત મોટા મોટા ગાંગડા માંડ્યા મહારાજને જમાડવા, મહારાજ માંડ્યા જમવા. જેમ જેમ હરિભગત હાકર લાવતા ગયા તેમ તેમ મહારાજને આપતા ગયા અને તેમ તેમ મહારાજ જમતા ગયા. પછી તો સંઘના હજારો માણસ હાકર માંડ્યા લાવવા. હાકર લેવા દોડ્યા બધા, લઈ લઈને આવ્યા બજારેથી. અને મહારાજને હાકરનો ગાંગડો મોટો મોટો જમાડે કારિયાણીમાં. અને હરિભગત લાવતા જાય ને મહારાજ જમતા જાય. તે હાકર જમતા જમતા દિવસના 10 વાગ્યા, હવારનું હાલે છે. અને આવી રીતે પુરુષોત્તમ નારાયણને બધા હરિભગત હાકર જમાડે ત્યાં બહેનોને ચટપટી થઈ કે આપણે રહી ગયા, આ બધા ક્યારના હાકર જમાડે છે, પણ જાવું કેમ બધા આદમી હતા ને. પછી તો લખ્યું કે બહેનો બધી ભેગી થઈ અને વિચારી કે હામટી ટોળું મળીને જાય એટલે ભાગશે બધા, ક્યાં જાય. ટોળું થઈને આવ્યું આમાં લખ્યું. પછી ડોસ્યું એકદમ આવ્યું, એકદમ એટલે હલ્લો કર્યો. પછી બધા ભાગી ગયા, હરિભગત ભાગી ગયા. પછી ડોસ્યું મહારાજની ફરતીયું ભરાય વળ્યું, એમ લખ્યું આમાં. શું કર્યું? ફરતી ભરાય વળ્યું, ઘેરો કર્યો અને મહારાજને વચ્ચે ઘેરી લીધા. પછી તો દિવસના 11 વાગી ગયા. પછી તો બહેનો માંડી હાકર જમાડો અને બ્રહ્મચારી મહારાજ થાળ કરીને નિમાણા થઈને રાહ જોઈને બેઠા.
હમણે આવે મારા થાળજમમાં હમણે આવે, પણ મહારાજને ડોશીઓ આવવા દેતી નહોતી અને મહારાજને હાકર જમાડે રાખે, બ્રહ્મચારી રાહ જોયા કરે. હવે શું કરવું? મહારાજને કહેવું કેમ? પછી કેવડાવ્યું, પણ મહારાજ કોઈનું સાંભળે નહીં. એથી ત્યાગી માત્ર ત્યાં જઈ શકે નહીં અને મહારાજ કોઈનું સાંભળે નહીં અને બધા મુજાણા સાધુ. પછી મહારાજને મુકુંદાનંદ બ્રહ્મચારીએ બોલાવ્યા, માગ્યો, બા મહારાજ. તો પણ મહારાજ બોલ્યા નહીં, કાંઈ જવાબ દીધો નહીં અને થાળ જમવાનો વખત વયો ગયો. પછી બ્રહ્મચારીને એમ થયું કે હવે તો પરાક્રમ કરવું પડશે, બાકી મહારાજ આમાંથી નીકળી નહીં શકે, મારે પરાક્રમ કરવું પડશે. પછી કે વસ્તા કાચર રાઘવ પટેલ, હાલો તો હાલો હાલો મોર પણ ને બેનું મોર હાલો નગર હું જાય. પછી શું કરે? વસ્તા ખાતે ને રાઘવ પટેલ ને મોર કર્યા આડે રાખીને બ્રહ્મચારી કે અગરવ 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 એમ કરતા ને મહારાજ પાસે પૂગી ગયા. પછી બાયુ ભાગ્યા અને જઈને મહારાજને ખાંધોલે ઉપાડીને ભાગ્યા બ્રહ્મચારી. તે ડોશીઓની હાકરની થાળીઓ પડી ગઈ ને હાથમાંથી હાકરના ગાંગડા પડી ગયા અને બ્રહ્મચારી મહારાજને ઠેઠ થાળ જમવા બાજોઠ મૂક્યો તો ન્યા લાઈન બેઠ દીધા. મહારાજે કે સારું કર્યું બ્રહ્મચારી, મને તમે છોડાવ્યો, આમાંથી છૂટવું અઘરું છો, આમાંથી તો કોઈ બ્રહ્મચારી જ છોડાવી શકે, બાકી કોઈનું કામ નહીં. હો આવી લીલા પુરુષોત્તમ નારાયણની જુઓ તો ખરા, કેવા કેવા એને ચરિત્ર કર્યા આપણા માટે, હે કેવી કેવી લીલા કરી આપણા સુખ માટે. સિદ્ધાનંદ સ્વામી કહે છે, હરિજન ઉત્સવ ઉપરે વારે વારે આવે, નાના પ્રકારના દેશથી પૂજા બહુ બહુ પ્રકારે ભાત ભાતની લાવે, કરે અંગીકાર પ્રેમથી, એની પ્રીતિ જોઈ, પોતાના હવાદ કાંઈ નથી, એની પ્રીતિ જોઈ પૂજા કરે હરિજન બહુ મગન મન હોય, હરિભગતે ભાવ વિભોર થઈને પૂજા કરે, હાથે લીએ ફૂલ હારને ચરણે કરી લે છે, કાંઈક હાથે લે ને કાંઈક ચરણ લાંબો કરીને લઈ લે, ગીડદી બહુ હોય, છડીએ કરીને હારને ગ્રહણ કરે છે, નિષ્કામ ભક્ત સેવા કરે તે લાગે વાલાજીને વાલી, જેને કાંઈ વળતર લેવાની ભાવના નથી, બસ પ્રભુ તમે મળ્યા ને અમે મળ્યા હવે હું જોઈ, આવાની પૂજા પ્રભુજીને લાગે બહુ વાલી, બોલાવે તેને વાલો હેતથી મોહન વનમાળી. વાલા ભક્તો, આ બાજુમાં સારંગપુર ગામ, ત્યાં વાઘા ખાચર અમરા ખાચર બે હાવ ગરીબો અને ગઢડા રંગોત્સવ થવાનો હતો અને બધા માણસો દેશ દેશાવરના સંઘ કાઢી કાઢીને ભગવાન હારું કેટલાય ભારે ભારે વસ્ત્ર અલંકાર અને ઘરાણા લઈને ગયેલા અને આ લોકો ગરીબ એટલે હાદા હુતરા કપડાં લઈને ગયેલા અને આમ લાઈનમાં ઉભા રહ્યા, મોટી લાઈન જામી લ્યો, કોઈ સુરતી પાક પહેરાવે ને કોઈ આમ હોનેરી જામો પહેરાવે, આ બે પોટલીઓ બગલમાં હંગરી દીધી કે આવા હાદા લુગડા આમાં ક્યાં આપણે દેવા જવું, મોટા પડી. ત્યાં તો મહારાજ અંતરયામી હો, વાઘા ખાચર અમરા ખાચર એ બે સામું જોવા, મહારાજ આપણા નામ લે છે, અહીં આવો. પણ મહારાજ શું છે? તો કે અહીં આવો, ગયા લાવો તમારી પૂજા. પણ મહારાજ અમારી પૂજામાં તો બધું કઈ ઠેકાણ, લાવો કહું છું. સામેથી માગી લીધ્યો અને લુગડા જોઈને મહારાજ કે વાહ, આ તો ભારે કામ થયું, આના હોનેરી મોટા મોટા આ બધા કેદી કામ લાગશે, હમણે રંગે રમવું છે, આ લુગડા અમને પહેરાવો. હાલો આવા એને રાજી કરી દીધા, વાત કરો છો. અને પછી આશ્ચર્ય એ થયું, બે ભાઈ રાતે હુતા ને તો આકાશમાં કેટલાય દેવો આવ્યા હાથ જોડીને કે અમારા ખાતર ધન્ય, વાઘા ખાતર ધન્ય, તમે અમારો ઉદ્ધાર કર્યો. એટલે તમે સો કોણ લે, તમે જે કપાસના કપડાં મહારાજને પહેરાવ્યા એ કપાસના અમે જીવ છીએ, પુરુષો તમે અમારા કપાસના કપડાં પહેર્યા એટલે અમારો ઉદ્ધાર થયો, અમે ધામમાં જઈએ છીએ, તમે બે કર્યો ધન્ય છે. આવી ઘટના ઘટી. આવા મહારાજના પ્રતાપ ચરિત્ર આપણને સાંભળવા મળ્યા આ શિબિરમાં. વાલા ભક્તો શું વાતો કરીએ, હવે એક ચરિત્ર કહી દો હું કે પછી આ બીજા બધા કે છે અમારો તમે સમય કાપી લો છો. દેવબંદરના પ્રેમભાઈની પૂજા સ્વીકારી મહારાજે, કમાલની કથા છે, આ તો બહુ લાંબી છે, આપણે ટૂંકમાં લેવી છે. તમે જાણો છો ને દેવબંદરના પ્રેમભાઈ, કોક ઠગ ગયો અને મહારાજ માટે એને બધું જે રાખ્યું તે આરો લઈ ગયો, પછી બાઈએ બિચારે બધું ફરીને કરાવ્યું, વાઘા ઘરાણા હશે તે છે, અને પ્રેમથી દેવબંદરથી હાલીને આવ્યા અને કારિયાણીમાં બરોબર આવ્યા દિવાળી ઉપર.
અને સભા ભરાઈને બેઠી હતી. મહારાજ મંચ ઉપર બેઠા હતા, દીપમાળા ભરી હતી, ભાઈ ભાઈ જામો હતો. જો વાંચો, સંવત 1877 આસોવદી અમાસ, જે દિવાળી તેને દિવસ, અને આજ પણ દિવાળી તેને દિવસ, ગામ શ્રી કારિયાણી મધ્ય વસ્તા ખાતેના દરબારમાં ઉત્તરાદે બારોડાની આગળ દીપમાળા પૂરી હતી. દીવડા 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 દીવડા. અને તે દીપમાળા મધ્ય મોટો મંચ બાંધ્યો હતો, અને તે મંચ ઉપર છપર પલંગ બિરાજ્યો હતો, અને તે છપર પલંગ ઉપર ગાદી તકિયા ગાલ મસુરિયા મૂક્યા હતા, અને એની ઉપર સહજાનંદજી મહારાજ વિરાજમાન હતા. તે સમયે દીવબંદરના હરિભક્ત પ્રેમભાઈ આવ્યા. તેને શ્રીજી મહારાજને પૂજા કર્યા ને અર્થે પ્રાર્થના કરી. ના તો અવાય નહીં, આમ આઘા ઉભા રહ્યા, અને કોકની પાસે કેવડાવ્યું કે મહારાજને કોને અમારે પૂજા કરવી છે. આ હા, પછી શ્રીજી મહારાજ એટલા બધા ઊંચે ચડેલા દીપમાળા હતી, ત્યાંથી વાલો મારો હેઠે ઉતર્યા, મંચ એની ઉપર છપ્પર પલંગ એની ઉપર ગાડી ચકિયા ન્યા બેઠા, ત્યાંથી વાલો હેઠે ઉતરી, અને એ ભક્તજનની હામાં ગયા, પુરુષોત્તમ હામાં ગયા. સાંભળો સાંભળો સાંભળો. અને એની પૂજા અંગીકાર કરી, અને પછી એના આપેલા વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કર્યું. પાછું બધા લુગડા લઈને આવતા રહ્યા, બે ગયા એમ નહીં, પહેર્યા તા એ લુગડા કાઢ્યા અને આવડા ચડાવ્યા, અને પાછા એ સિંહાસન ઉપર બિરાજમાન થયા. અને પછી હું બોલ્યા, ખબર છે, આટલા આટલા વર્ષ થયા, એમાં અમારે અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર તથા અલંકારો હજારો રૂપિયાના લાવે છે, પણ અમે આવી રીતે કોઈના હામાં જઈને લેતા નથી, અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરણા પહેરીને રાજી થયા નથી, આના પહેરીને રાજી થયા એવા કોઈને પહેરીને રાજી નથી. આજ તો અમારે એ હરિભગત ઉપર અતિશય રાજીપો થયો, અને વાલા ભક્તો આ દિવાળીનો દિવસ અને આ પ્રેમભાઈની પૂજા દીવબંદરના અને આ વચનામૃતમાં શબ્દો કાયમને માટે અંકાઈ ગયા, કાયમને માટે. આ વચનામૃત છે. આવા અમે કોઈના ઉપર રાજી નથી, એવા રાજી થયા એના ઉપર. પછી સંતો બોલ્યા, સંતોને ખબર હોય ને, હા મહારાજ તમે કહો છો એવા જ એ પ્રેમી હરિભગત છે, અમે ઓળખીએ છીએ, ખાલી પ્રેમભાઈનું નામ નથી લખ્યું વચનામૃતમાં, એવા જ એ પ્રેમી હરિભગત છે. આમ જ્યાં વાત થઈ ને ત્યાં દીનાનંદ ભટ્ટ આવ્યા સભામાં. જય સ્વામિનારાયણ મહારાજ. મહારાજ કે જય સ્વામી, લે આ ભટ્ટ આવ્યા, સારું પાત્ર છે, આપણા હતા એ લુગડા લાવો. હતા એ પહેરી લીધા, ના બધા હારા હારા જે કાંઈ લુગડા ઘરાણા હતા એ બધા ત્યાં ત્યાં દીનાના ભટ્ટને દઈ દીધા. બોલ, લાવનારા ઉપર રાજી એવા થયા, સામે જઈને પૂજા લીધી, ત્યાં ત્યાં કપડાં પહેર્યા, રાજીપો વ્યક્ત કર્યો, પણ એ કપડામાં ઘરાણામાં ક્યાંય પ્રેમ નથી, ક્યાંય બંધન નથી, તરત ભામણ દઈ દીધું. કેવા નિર્બંધ, કેવા પરોપકારી, કેવા જનકલ્યાણકારી મહારાજ છે, વિચાર કરો કેવા સુખ આપે છે. જ્યારે હરિજન રે, દેશ દેશના આવે, ઉત્સવ ઉપર રે, પૂજા બહુવિધિ લાવે, જાણી પોતાના રે સેવક જને અવિનાશી, તેમની પૂજા રે ગ્રહણ કરે સુખ રાશિ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ
महाराज।